जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादर यो भक्तो प्रगति प्रभुवदया धर्मजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवीतुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वकारणकारणाय श्रीस्वामिनारायणाय नमो नमः सर्वावतारिणे परात्पराय श्रीहरिकृष्णमहाराजाय नमो नमः सदानन्ददायिने आनन्दघनमूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः कठिन तप कारिणे वनवासे श्री नीलकंठ वर्णी राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सर्जुदासाय नमो नमः महासमर्थाय रूप निधानाय बाल घन श्यामाय नमो नमः आदि गुरुवै सद्गुरु वर्याय श्री गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने सद्गुरु श्री नित्यानंद स्वामी ने भायत्मानंद स्वामी ने सुखानंद स्वामी ने रामदास स्वामी ने चैतन्यानंद स्वामी ने व्यापकानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सिद्धानंद स्वामी सच्चिदानंद स्वामी ने शतानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने योगानंद स्वामी ने सद्गुरु श्री निष्कुलानंद मुनये प्रेमानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः वाला भक्तो तीर्थधाम कुंडलमा श्री स्वामीनारायण मंदिर द्वारा चालता रूडा सत्संगमा रविसभाना माध्यमे आपणे ભગવાનને ગમે એવું જીવન જીવવાના પાઠો ભણીએ છીએ. આપણે વિવેક શતકની કથાનો આરંભ કર્યો એની આ પાંચમી સભા છે. આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન બ્રહ્મચાર્ય અચિંત્યાનંદજી સ્વામીનો લખેલો અદભુત સંસ્કૃત ભાષાનો આ ગ્રંથ તમને અને મને ઘણી બધી ઉન્નતિ આપે એવો છે, આપણી ભૂલ અને નબળાઈને સુધારે એવો છે. આવો અદભુત ગ્રંથ આપણને જ્યારે મળ્યો છે ત્યારે એનો લાભ લેવાનો સુ અવસર ભગવાનની કૃપાથી જ મળ્યો. આપણી જિંદગીનું એક અણખેડ્યું પાસું વાણી વિવેક આપણે હમણાં થોડીક સભાઓથી ખેડીએ છીએ. મારા માનવા મુજબ આની બહુ જરૂર હતી. મારાથી માંડીને આપણે બધાને અતિ જરૂર હતી વાણી વિવેકની, અને એમાં આપણે બને એટલું ઊંડા ઉતર્યા છીએ. પહેલી સભા તો આપણી ઉપોદઘાત સભા હતી, પ્રાસંગિક સભા. આ ગ્રંથની શરૂઆતની સભા જે હતી ને એ તો પરિચય સભા કહેવાય, ગ્રંથ વિશેની વગેરે વગેરે. પ્રવેશ થયો ગ્રંથમાં. પણ બીજી સભા, ત્રીજી સભા અને ચોથી સભા સંપૂર્ણ વાણી વિવેક માટેની થઈ, અને આ પાંચમી સભા પણ વાણી વિવેકના સમાપનની સભા છે. અને એ બરોબર કામની સભા છે, માટે આ સભાને આપણે બરોબર વાગોળશું, સમજશું. બહુ મોટું કામ થઈ જશે જો આમાંથી થોડો ઘણો વિવેક આપણામાં આવશે તો. પહેલી વાત, આપણામાં અને બીજા પ્રાણીઓમાં જે તફાવત છે એની એક ભાઈએ સરસ કરી છે, આપને સંભળાવું છું. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે છે, આ એનું ચિંતન છે. બીજા પ્રાણીઓ અને આપણે મનુષ્ય, એમાં આપણું વિશિષ્ટત્વ જે છે ને, વિશેષતા, એ આપણી જીભને લઈને છે. અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યમાં બુદ્ધિ વધારે છે, એ વાત મનુષ્ય અને પ્રાણીઓના પરિચયમાં આવનાર સૌ કોઈની પણ જાણમાં છે. આપણે જાણીએ છીએ કે બીજા પ્રાણીઓ કરતા મનુષ્યમાં બુદ્ધિ વધારે છે, બુદ્ધિ વધારે મનાય છે. પણ એક વાત ઉપર એ ધ્યાન દોરે છે કે આપણામાં બીજા પ્રાણીઓ કરતા અમુક બાબત ઓછી છે. દાખલા તરીકે આંખની બાબતમાં બિલાડી આપણા કરતા આગળ છે. એ જેટલું ભાળે અંધારામાં એટલું આપણી આંખ ન ભાળે, માનો છો? આંખની બાબતમાં બિલાડી વગેરે ઘણા પ્રાણીઓ મનુષ્યથી આગળ છે. અહીં તો એક બિલાડી લખી. હાથની બાબતમાં ગેરીલા આપણા કરતા આગળ છે. ચિંપાંજીની જાતનો એક વાંદરો છે, એના હાથમાં બહુ બળ હોય છે. એ હાથથી પકડીને કૂદકો મારીને બીજા હાથથી બીજી ડાળી પકડે એવી આપણા શક્તિ નથી કે એક હાથે આપણે આમ હિંચકા ખાધા કરીએ. હાથ અંચકાઈ જાય કે મુકાઈ જાય ને પડીએ, એમાં વજન વધી ગયેલા ને તો બહુ પ્રોબ્લેમ. એને તેના બે હાથની ડાળે બાંધો તો ડાળ હોતો હેઠો આવે. ગેરીલા નામના વાંદરાના હાથમાં શક્તિ મનુષ્યના કરતા વધારે છે. નાકની બાબતમાં કૂતરો ને કીડીઓ હાથમાં માળે તમે ડબ્બામાં પેક કરીને પેંડા મૂક્યા હોય પણ કીડીઓને ખબર પડી જાય, એ રસ્તો ગોતી કાઢે. એનું નાક જો છે આપણા નાકમાં એવી તેવડ, તો એ જાતની કીડી. પણ મનુષ્યના કરતા ભગવાને એના નાકમાં શક્તિ વધારે મૂકી છે. પેટની બાબતમાં વરુ ગમે એવું ગમે એટલું ખાઈ જાય અને પચી જાય, એવા ઘણાય પ્રાણીઓ છે કે કાચા માછના લોચા ગમે એટલા ખાઈ જાય પણ એને કોઈ દી કબજિયાત થાય નહીં, કોઈ દી નડે નહીં, કોઈ દી ગેસ થાય નહીં. હા, એનામાં એ તાકાત પરમેશ્વરે મૂકેલી છે. પગની બાબતમાં ગધેડો ઘોડો વગેરે બળદ વગેરે ઘણા તાકાતવાન છે, એના પગમાં આપણા કરતા વધારે જોર છે. આપણા પગ ઠાકે એના ઠાકે નહીં. તેમજ બીજા જાનવરોની માફક મનુષ્યને સિંહ અને પૂંછ હોતા નથી. મગરના પૂંછડામાં કેટલી તાકાત હોય છે ખબર તમને? આખું વાહણ ઊંધું નાખે એટલી. જ્યારે ભગવાને તો આપણને પૂંછડું જ આપ્યું નથી. હનુમાનજીના પૂંછની તાકાતને આપણે જાણીએ છીએ કે નહીં? એ તાકાત તો માણસમાં છે જ નહીં. અને આ ખૂંટિયાના શિંગડામાં કેવી શક્તિ હોય! કોઈ ખેડૂને ખૂંટીએ માથું માર્યું ને શિંગડું અડાડી દીધું હોય એને ખબર હોય કે ભગવાને આપણને શિંગડા નો આપ્યા, એ ભારે કર્યો આપ્યા હોત ને, તો મોટી તાકાત મનુષ્યની જાતમાં ઉમેરાઈ જાત. કોઈનું ચિંતન છે, બહુ સરસ છે કે મનુષ્ય અને પ્રાણીઓનો તફાવત. પણ આ મનુષ્યમાં આ બધી ઇન્દ્રિયોની શક્તિ ભગવાને મનુષ્યના કરતા વિશેષ મૂકી છે, પણ બુદ્ધિ શક્તિ ઓછી મૂકી છે. બુદ્ધિ મૂકી માનવોમાં. અને મારા ભાઈ, ભલે બુદ્ધિ ગમે એટલી આપી હોત, પણ બોલવાની વાચા વાણી જીભ જો ભગવાને મનુષ્યને જે આપી છે ને વાણી, એ નો આપી હોત ને તોય ખેલ જોયા જેવો થાત. બુદ્ધિ આપ્યા પછી એ બુદ્ધિની આપલે કરવા માટે પરમેશ્વરે મનુષ્ય જાતિમાં વાણી નામની એક શક્તિ મૂકી છે. એને લઈને મનુષ્ય સર્વે જગતના તમામ પ્રાણીઓ ઉપર રાજ કરે છે. એટલે કે વાણી એ મનુષ્યને પરમેશ્વરની બહુ મોટી દેન છે. માટે વાણીને બહુ વિવેકસભર આપણે વાપરવી જોઈએ. વાણી એક તાકાત છે, સામર્થ્ય છે. કોઈ પણ શક્તિ સામર્થ્ય હોય એને સવળે રસ્તે વાપરીએ તો પોતા માટે અને સમગ્ર વિશ્વને માટે સુખદાયક બને, અને એને અવળે રસ્તે વાપરીએ તો પોતા માટે અને બીજા બધા માટે તે તાકાત દુઃખદાયક નીવડે. એમાં માનો કે ન માનો, વાલા ભક્તો, વાણીને લઈને મનુષ્ય જાતિમાં ઘણો બધો વિકાસ થયો છે જે અન્ય પ્રાણીઓમાં હમણાં બતાવ્યા એવા ઘણા વિશેષ ભાવો છે, વિશેષતાઓ છે, છતાં વિકાસ નથી થયો. આજ આપણે મનુષ્યને ભગવાને આપેલી વાણી રૂપી મહા તાકાતની વાત કરવી છે. એ કેટલું રૂડું કરી શકે ને કેટલું બગાડી શકે, આને વિશે આપણે ક્યારેય બહુ ઊંડા ઉતર્યા નથી, ઉતરવાની જરૂર તો બહુ છે. હવે પહેલી વાત તો એ, વાણી એક તાકાત છે જ. કોઈ પણ તાકાત હોય એ જેટલી જોરદાર હોય એટલી જોરદાર એને બ્રેક હોવી જોઈએ. કોઈ પણ તાકાતને તાકાત કંટ્રોલમાં ન રહે તો ગમે ત્યાં એ અયોગ્ય સ્થાને ફાટી નીકળે અને બધો ભૂકો વાળી નાખે. ઘણી લારીઓ બહુ તાકાત વાળી હોય, તેના માટે બ્રેક પણ એવી તાકાત વાળી જોઈએ. સાયકલની બ્રેક હાલે ને? જો વાણી આટલી બધી પાવરફુલ ને વિશેષ છે તો એનો સંયમ પણ એટલો જ પાવરફુલ હોવો જોઈએ. વિદુર નીતિમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે હે રાજા, વાક સંયમો હિ નૃપતે સુદુષ્કર તમો મત. આ દુનિયામાં એટલું કોઈ દુષ્કર નથી કે જેટલો વાણીનો સંયમ દુષ્કર છે. મેં આજ દિન સુધી કેટલાય માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે મારે સાલું બોલાઈ જાય. હું ઘણું સમજુ છું કે મારે ન બોલાય, પણ રહેવાતું નથી ને ક્યાંક ને ક્યાંક બોલાઈ જાય છે, અને પછી મારે દુઃખ આવે છે અને બીજાને દુઃખ આવે છે, અને મારી વાણીને લઈને ઘણી બધી મુશ્કેલીઓ ઘણા બધા ક્ષેત્રોમાં થઈ છે, થાય છે અને હજી થશે એવું મને લાગે છે. હું વાણી સંયમ નથી કરી શકતો, આવું ઘણા લોકો બોલ્યા છે. જોયું તમે, ઘણા ડ્રાઈવરો ગાડીનો સંયમ નથી કરી શક્યા એટલે એક્સિડન્ટો થયા છે કે નહીં, અને જેટલી સ્ટ્રોંગ ગાડી એટલો ડ્રાઈવર અને ગાડીની બ્રેક સ્ટ્રોંગ જોઈ. એમ વાણી જેટલી સ્ટ્રોંગ છે એટલો એનો સંયમ પણ સ્ટ્રોંગ જોઈએ, પણ નથી થતો. એને લઈને ઘણી બધી ઉપાધિ આવે છે. વિદુરજીએ બરાબર સંશોધન કર્યું કે હે રાજા, વાણીને નિયમમાં રાખવી એ અત્યંત કઠિન બાબત છે. કેમ છે? એ બહુ તાકાતવર છે અને તાકાતવાન ને નિયમમાં રાખવા, એ થોડી તાકાતે તો થાય નહીં ને, એના કરતા વધારે તાકાત વાળો હોય તેને નિયમમાં રાખે. દુર્યોધન ને નિયમમાં રાખવો હોય તે નિકુળ નું કામ છે. ભીમ જ જોઈ, વાણી આટલી બધી જો વિશેષ અને શક્તિશાળી માનવીઓને પ્રાપ્ત થઈ હોય તો એને વશ રાખવા ને કંટ્રોલ રાખવા માટે પણ માણસને એના કરતા તાકાતવાન કોઈ બાબત જોઈએ જોઈએ ને જોઈએ. અને એ બાબત છે વિવેક, પાવરફુલ સ્ટ્રોંગ વિવેક જોઈએ, વાણીનો વિવેક. વિવેક એક અદ્ભુત બ્રેક છે. એ બ્રેકમાં લિવર જ ભેગું હોય છે, રોકે પણ ખરા અને વેગમાં પણ ચડાવી દે. અર્થવચ્ચ વિચિત્રમ ચ ન શક્યમ બહુભાષિતમ. એક બીજી વાત કરી વિદુરજીએ, ચમત્કાર વાળું અને પ્રયોજન વાળું ઘણું બોલવું એ પણ શક્ય નથી. થોડીક વાર જ તમે ચમત્કાર વાળું બોલી શકો, પ્રયોજન વાળું તમારે બોલવાનું થાય તો થોડીક વાર જ તમે બોલી શકો અને પછી તમારી વાણી આડી અવળી રેલાવા માંડે. પછી ગમે તેવી વાત કરીને તમે સમય પસાર કરો, પણ સારભૂત અને શ્રેષ્ઠતમ બોલવાનું તમને કોઈ કે તો લાંબો સમય તમે એકલું ઘી 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 બોલી શકો નહીં. આવી બાબત છે. લ્યો, વિદુરજીએ કહ્યું, માટે વાતચીત એક કળા છે. વાતચીત એક કળા છે, બોલવું એ એક કળા છે. કેટલા જણા માનવા તૈયાર છો કે બોલવું એ એક કળા છે? કે દિવસથી સમજતા થયા કે બોલવું એ એક કળા છે? આપણે તો આજ દિવસ સુધી એવું સમજીએ છીએ કે રંગોળી પૂરવી એ એક કળા છે, ડિઝાઇન કરવી મકાનની એ એક કળા છે, નિશાન પાડવું એ એક કળા છે, સારી રસોઈ કરવી એ એક કળા છે. પણ આપણે એ કેદી સમજ્યા કે વાતચીત કરવી એ પણ એક કળા છે? રમણલાલ વ દેસાઈ એણે એક લેખ બહુ સરસ લખેલો, એમાંથી અંશો તમારી આગળ પ્રસ્તુત કરું છું. એણે વાતચીતને કળા તરીકે જાણો એવો આગ્રહ રાખ્યો છે, જે દુનિયાના મોટા ભાગના માણસોને ખ્યાલ જ નથી કે વાતચીત એક કળા છે. આપણે બધા બોલતા શીખી ગયા ને બોલીએ છીએ, બાકી આપણને પોતાને એવી ખબર નથી કે વાતચીત એક કળા છે, વાણી એક બહુ મોટી તાકાત છે એ પણ નહીં ખબર, અને વાતચીત કરવી એક સુંદર મજાની કળા છે એ નથી ખબર. કોઈ કળા આપોઆપ હોય અને કોઈ કળા શીખવી પડે છે. સારું ગાવું એક કળા છે કે નહીં? ફ્લ્યુટ વગાડવી એક કળા છે કે નહીં? નિરંજન સ્વામી ફ્લ્યુટ વગાડે છે એ કળા માનો કે ન માનો? આ સ્વામી તબલા વગાડે એને કળા માનો કે ન માનો? વાતચીત કરવી એને કળા માનો છો આવી રીતે? નહીં ને, એ વાત છે. પણ એ કળા કરતા આ કળા અતિ શ્રેષ્ઠ અને અતિ મહાન છે, પણ આપણને એની ખબર નથી કે વાતચીત કરવી એ શ્રેષ્ઠતમ કળા છે. ખાલી શ્રેષ્ઠ નહીં, શ્રેષ્ઠતર નહીં, પરંતુ શ્રેષ્ઠતમ કળા છે એવું હવે આજથી માનવું રહ્યું. ખબર નહોતી આ પડી, માટે વાતચીતને કલા તરીકે સ્વીકારવી પડશે. સ્વીકારવી પડશે, એટલું જ નહીં કલા તરીકે તેને સેવવી પડશે અને ખીલવવી પડશે. થઈ જાવ તૈયાર, પછી જુઓ જિંદગીના સુખની બાબતને. જે પ્રાપ્તિઓને માનવી કલા બનાવી શક્યો નથી, એ પ્રાપ્તિઓ માનવીના હાથ અને હૃદય મેલા જ રાખે છે. રમણલાલના વિચારો છે, બહુ સરસ. પરમેશ્વરે આપણને અનેક વસ્તુ આપી છે, આપી છે કે નહીં? તે દરેક પ્રાપ્તિ આપણને થઈ છે કે નથી થઈ? એ એક એક પ્રાપ્તિ કળા છે, એક એક પ્રાપ્તિ કળા છે, એમ સમજવું પડશે. વાણી એક નહીં, દ્રષ્ટિ આપી છે એ પણ એક કળા છે, કાન આપ્યા છે ને શ્રવણ શક્તિ શ્રવણ ઇન્દ્રિય એ પણ એક કળા છે, સૂંઘવાની શક્તિ આપી છે ને એ પણ એક કળા છે, સ્પર્શની શક્તિ આપી છે ને એ પણ એક કળા છે. આજથી સમજવું રહ્યું, ભગવાને ઘર સંપત્તિ સારા સગા વાલા જે કઈ આપ્યું છે એ બધું જ એક કળા છે, અને જો એને કળા માનીને એને સેવો નહીં અને એને ખીલવો નહીં અને એનો મન ફાવે એમ ઉપયોગ કરો તો તમારા હાથ અને હૃદય મેલા જ રહે. એવા એવા જ તમારાથી કામ થાય કે તમારો હાથ અને હૃદય મેલું જ રહે. વાણી એ માનવીની મોટામાં મોટી પ્રાપ્તિઓ માની એક પ્રાપ્તિ છે. ઘણી બધી પરમેશ્વર તરફથી કે બીજાઓ તરફથી આપણને પ્રાપ્તિઓ થઈ છે, પરંતુ વાણી એ માનવીની મોટામાં મોટી પ્રાપ્તિ છે. વાણી માનવીના વ્યવહારનું મહા મોટું સાધન છે. આપણે સારા ઘર વગેરે માગીએ છીએ, હે પરમાત્મા સારું ઘર આપજો, હે પરમાત્મા સારો વર આપજો. સમજાણું, સારું ઘર આપજો એનો અર્થ મકાન પણ થાય અને સારી પત્ની આપજો એવો અર્થ થાય. ઘરનો અર્થ પત્ની થાય છે, તમે જાણો છો? આ અમારા ઘરના છે એમ શું કામ કહો છો? શાસ્ત્રમાં લખ્યું છે ગૃહિણી ગૃહમ ઉચ્યતે, ગૃહિણીને જ ઘર કહેવાય છે. જે મકાન બહુ સારું ને મોટું સુંદર મજાનું સાધુ આશ્રમ જેવડું હોય પણ જો એમાં ગૃહિણી ન હોય તો એ સંત આશ્રમ કહેવાય, ઘર ન કહેવાય. હા, મંદિર કયો, આશ્રમ કો, સંસ્થા કો, ઘર શેને લઈને કહેવાય? હે ભગવાન, હારું ઘર આપજો ને હારો વર આપજો એમ બધા માગે છે, પણ એમ કોઈ આપતું, એમ કોઈ માગતું નથી કે હારી વાણી આપજો. એટલે થાય છે શું, સારું ઘર અને સારો વર મળ્યા પછી પણ વાણીની તોસડાઈને લઈને પાછું છૂટું પડી જાય છે. ભગવાન પાસે માગ્યું, ભગવાને આપ્યું, પણ હારો હારે વાણી માગી હોત ને તો હાલત આ ડિવોર્સ થઈ જાય છે. હવે મારી ભલામણ છે, જે કઈ ભગવાન આગળ માગો એ માગજો, પણ સાથો સાથ સારી વાણી માગજો, નહીતર બધી બાબતમાં પાણી ફરી જશે. જો નહીં હોય હારી વાણી તો મળેલા ઉપર ફરી જશે પાણી અને થઈ જશે બધું ધૂળ ધાણી અને વાહે વચ્ચે નકરી એકબીજાની ગાણી. હે, આ બોલો, આવું જાણતા આપણે કે વાણી આટલી અગત્યતા વાળી છે? એ વાત છે. હજી તો દુનિયામાં બહુ લોકોને જાણતા, હજારો નહીં, કરોડોની સંખ્યામાં નહીં, અબજોની સંખ્યામાં કહીશ. વાણી વિવેક નથી જાણતા માણસો, અને એને લઈને આજીવન દુખી રહે છે, દુખી થાય છે, દુખી કરે છે. બીજું કોઈ કારણ જ નથી. ભગવાન પાસે હવે આપણે બીજું બધું માગીએ ન માગીએ પણ એટલું તો માગજો જ કે પ્રભુ સારી વાણી આપજો. એકબીજાના સંસર્ગમાં સિદ્ધિ છે, એના કરતા પણ વધારે મોટી સિદ્ધિ વાણી છે. એ બળ છે, એ શક્તિ છે, મહાજવાબદારી છે. એ શક્તિ કલાની કિનારીથી જો નહીં ઓપે તો બિહામણું, બેહુદું અને નિરૂપયોગી તત્વ બની રહેશે, ધ્વંસક, સંહારક. પણ એકલું બેહુદું નહીં, પરંતુ ધ્વંસક, સંહારક તત્વ પણ બની જશે. માટે એ વાણીને કલાની કિનારીથી ઓપાવવી જોઈશે. કહેતા એને જીવનમાં મહત્વની કળા તરીકે આપણે સેવવી પડશે, સ્વીકારવી પડશે, ખીલવવી પડશે. આ બાળકોને માટે આ કથા બહુ કામની છે. આપણે તો હવે જે દુઃખ ભોગવાના હતા એ વાણીના ભોગવી લીધા છે, અને અમથાય અનુભવે અથડાઈને હવે કાંઈક સમજ્યા છીએ, તે હવે બહુ કાંઈ બોલીને બગાડતા નહીં હોઈએ ને નહીં દુઃખી થતા હોઈએ. પણ આ ઉગતી પેટીને તો એ બધા અનુભવ બાકી છે. પણ આ વાણી વિવેકની કથા જો આજના યુવાનિયાઓ, કોલેજનો, બાળકો, બાલિકાઓ, યુવતીઓ, બહેનો ખાસ કરીને સાંભળશે અને જીવનમાં ઉતારશે તો 90% કંકા, ઝઘડા, વેર મટી જશે. શાંતિ શાંતિ, ઘરો ઘર, ગામો ગામ, દેશો દેશ ફેલાઈ જશે. એટલું આમાં છે. વાણીને જો આપણે કલા તરીકે નહીં રાખીએ અને એ તાકાતને રાગ દ્વેષને લઈને ગમે એમ ધમધમાવશું ને તો બહુ મોટો વિધ્વંસ થઈ જશે જગતમાં. તમે હિટલરની વાણી સાંભળી છે? મહાવિધ્વંસક, એવું જોરદાર બોલે. કોક દિવસ ભાભાને હિટલરનું પ્રવચન સંભળાવો, ભાષા નહીં સમજાય પણ એ બોલે છે એટલે. ભયંકર સંહારક વાણી હતી એની, એના કારણે જ બીજું વિશ્વયુદ્ધ થયું. હિટલરને એને લઈને જ, હિટલરને લઈને જ. ઈસવીસન 1924 અને 25માં હિટલરને જેલમાં પૂર્યો હતો. એમણે જેલમાં રહ્યા રહ્યા જર્મની ભાષામાં એક પુસ્તક લખ્યું, એનું નામ મેન કાફ. એનો ગુજરાતી અર્થ થાય છે મારો સંઘર્ષ. આ પુસ્તકમાં એણે યહૂદીઓ પ્રત્યે ખૂબ જ પ્રહાર કર્યા. તેનાથી જર્મનની પ્રજા ઉશ્કેરાઈ. શેમાંથી ઉશ્કેરાય? આ પુસ્તકમાંથી. પુસ્તક એક વાણી છે, એટલે આપણે પુસ્તકનું નામ રાખીએ છીએ સંત વાણી. મહારાજે કીધું ને, આ શિક્ષાપત્રી મારી વાણી છે, એ મારું રૂપ છે. માટે પુસ્તક જેનું હોય તેની વાણી ગણાય. એટલે આ હિટલર ભાઈની વાણી એવું કામ કરી ગઈ કે અતિશય પ્રજા ઉશ્કેરાણી, અને 60 લાખ યહૂદીઓને ગેસની ચેમ્બરમાં ગુગળાવીને મારી નાખ્યા. કેટલા? 60 લાખ યહૂદીઓને પકડી પકડી લાશના ડુંગરા કરી નાખ્યા. કોની તાકાત છે આ? વાણીની તાકાત છે. એમ જ બીજા વિશ્વયુદ્ધમાં આના આ પુસ્તક અને એના ભયંકર પ્રવચનો શું કામ કરી ગયા કે આખી દુનિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું અને બીજા વિશ્વ યુદ્ધમાં 5,61,25,262 માણસોની કતલ થઈ. કેટલા? 5,61,25,262 માણસો મૃત્યુ પામ્યા. હિટલરનું આ પુસ્તક અને હિટલરની વાણી એણે આવું મોટું વિશ્વમાં પાણી ફેર્યું હતું. વાણીમાં કેટલી તાકાત હોય છે એ બતાવ્યું તમને. વાણી શું કરે છે? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ને, એક શબ્દમાં બહુ તાકાત હોય છે. એ બોલો. જો આ વાણીને આપણે કળા નહીં બનાવીએ તો એ સંહારક બનશે. અને તમે જોજો, હાહુબહુની વાત સાંભળજો. એ ઝઘડતા હોય ને ત્યારે કોને કોને સાંભળ્યું છે? આ શું છોકરો તો હાહુ ને બહુ ઝઘડતા હોય, કોને કોને સાંભળ્યું છે? આ શું છોકરો, આ શું છોકરો? બરાબર ને? સરસ. હવે જો હરીફો વચ્ચેની વાતચીત સાંભળજો. બે હરીફો હોય ને, એકબીજાને એકબીજાનો વાદ હોય, ધંધામાં, મકાનમાં, કારમાં, ગાડીમાં, વ્યવહારમાં, એની વાતો કોને કોને સાંભળી છે? સાંભળવા જેવી હોય, હરીફાઈ કરતા હોય ને એવાની વાતો. પછી ઉપરી તાબેદાર વચ્ચેની વાતચીત સાંભળીશ તમે. શેઠ ઉપરી હોય અને તાબે નીચેનો માણસ હોય, એ બે ની વાત સાંભળવા જેવી હોય. એમ મારો હારો ફાટી નીકળ્યો છે એમ કે સાહેબ હોય ની, અને આ એમ કે મારો સાહેબ માથા ફર્યો છે, એની બે ની વાત પણ ક્યારેક સાંભળજો. પછી 5 વર્ષમાં પ્રેમથી પરવારી બેઠેલા પતિ પત્નીની વાતચીત સાંભળજો કોક દાડો. અમારા જૂના બાબા કહેતા કે જ્યારે પરણીને નવા નવા આવ્યા હોય અને વાડીએ જાતા હોય ત્યારે પહેલે વર્ષે પુરુષ આગળ આવીને કાંકરા પાણા એકકોરી કરે ને પાછળ એમના કળસા કલેક્ટર ચાલ્યા આવે. આ રીતે વાડીએ જતા. અને બીજે વર્ષે જયારે તે વાડીએ જતા હોય ત્યારે એ ભાઈ એમના મહેલા જતા હોય ને વાહે ઓલે એમના મહેલા આવતા હોય. અને ત્રીજે વર્ષે તો કાંટા પાણા ન હોય તો એ પાળેથી જરા ઠેબુ મારીને હેઠે રસ્તામાં ખેરવતો હોય, ફેર પડી ગયો ને. આમ વાત છે. લગ્ન થયા પછી 1 વર્ષ કેવું જાય જાણો છો તમે? તમને જ ખબર જ હોય ને, માળા ખરા લાગો છો, અમને ન ખબર હોય. હે, ભાઈ બોલે ને ભાઈ સાંભળે. હું સ્કૂલમાં કેપ્ટન હતો, ક્રિકેટમાં મારો પહેલો નંબર આવતો, ગામમાં મને કોઈ પોકતું નહીં, સમજાણો. અને બીજે વર્ષે ભાઈ બોલે ને ભાઈ સાંભળે, પછી આને ખૂટી રહે. પછી ત્રીજે વર્ષે બે બોલે ને ગામ સાંભળે. એમ પ્રેમથી પરવારી ગયેલા પતિ પત્નીની વાત તમે સાંભળી હોય તો મજા આવે. આ શક્તિનો ઉપયોગ કેમ થતો હોય છે? ગાડીમાં ચડતા ઉતરતા મુસાફરોને સાંભળજો. સ્ત્રી સૌંદર્ય સામે જોઈ રહેલા બે કોલેજિયનની વાતચીત ક્યારેક સાંભળજો. કોઈક છોકરી નીકળે ને યુવાન, ત્યાં બે ચાર ઉભા હોય ને કોલેજિયન, એને સાંભળજો. પછી એકબીજા જે વાત કરતા હોય ને એ સાંભળ્યા જેવી હોય, એ એમ કરીને શરૂ કરે. વાણીનો વિવેક જોયા જેવો. રાજકીય હરીફોને સાંભળો. રાજકીય બે પક્ષો હોય, હામ હામે ચૂંટણી પહેલા જે હરીફ કરીને ભાષણો જીતતા હોય એ પણ સાંભળ્યા જેવું છે. એની વાણીનો વિલાસ આ બધું સાંભળશો તો તમને ખાતરી થઈ જશે, એટમ બોમ્બ માત્ર અમેરિકી કે રશિયા પ્રયોગશાળામાં જ ઉપજે છે એમ નથી, એ ઘરમાં અને ઘર બહાર પણ રચાય છે, એટમ બોમ્બ અહીંથી રચાય છે. વાતચીતની સંહારક શક્તિ જોઈએ એટલા પ્રમાણમાં આપણને જડી આવશે. તમે ગોતો એટલે જડી આવશે. લ્યો, આટલું બધું વાતચીતમાં છે, જાણવું જોઈએ. હવે એક નાની એવી વાત, તો વિવેકી ગણાય. વાતચીતનો વિવેક કોને ગણાય? જો સાંભળો, ટૂંકી ટૂંકી વાત સમજવા જેવી. આપણે કોઈની સાથે વાતચીત કરતા હોઈએ તથા કોઈ આપણને કંઈ કહેતું હોય તો તેની સામે જોઈએ, રિસ્પોન્સ આપીએ તો વિવેકી ગણાઈએ, અને એમ ન હોય તો નહીં. કોઈ વ્યક્તિની પ્રશંસા કરીએ ત્યારે તેનામાં જેટલા ગુણ હોય તેટલી જ કરીએ તો વિવેકી ગણાઈએ, પણ સંયમ રહે નહીં અને વધારે વધારે કરીને જવા દઈએ ને તો સાંભળનારાને એમ લાગે કે બટેકા વધારે ખાઈને આવ્યા લાગે છે, સમજા. અને ઝાઝરું જવાનો ટાઈમ મળ્યો નથી એટલે બધો ગેસ ઉર્ધ્વ થઈને વાણી દ્વારા વિકસી રહ્યો છે એવું લાગે. કોઈ વ્યક્તિને કોઈ પરત્વે અણગમો થયો હોય અને તે આપણી પાસે આવીને કાંઈ કહે ને આપણે તેનો અણગમો કઢાવી નાખીએ તો વિવેકી ગણાઈએ, પણ ઉલટાનો એનો અભાવ વધારી દઈએ, કાં તો એ જે માન્યતા અને ભાવ ગુણને મગજમાં ઘાલીને આવ્યો હોય એને આપણે સિક્કો મારી દઈએ તો મૂર્ખ ગણાઈએ, વિવેકી નહીં. કોઈ વ્યક્તિ આપણને કાંઈ નાની મોટી મદદ કરે તો તેનો યોગ્ય રીતે આભાર વ્યક્ત કરીએ તો વિવેકી ગણાઈએ. ઘણા ભૂલી જાય સાહેબ. આપણને કોઈએ કાંઈ મદદ કરી હોય તો તેની રજૂઆત યોગ્ય સમયે મોટા આગળ અથવા સમુદાય આગળ કરીએ, તેને રાજીપો અપાવીએ તો વિવેકી ગણાઈએ. આ બધું કરીએ છીએ આપણે. કોઈ મોટા ભક્ત સંત આપણી સાથે મિત્રની જેમ વર્તે, પરંતુ તેમની સાથે આપણે મર્યાદા વાળું જ બોલીએ તો વિવેકી ગણાઈએ. પછી આપણે પાછા ભૂલીને એની જેમ જો એની સાથે કરીએ ને તો મૂર્ખમાં ખપીએ. અતિ નજીકના મિત્રને પણ જાહેરમાં તો તેની જે પોસ્ટ અને જે પ્રતિષ્ઠા હોય તે પ્રમાણે જ બોલાવીએ તો વિવેકી ગણાઈએ. જાહેરમાં એને એની પોસ્ટ અને પ્રતિભા પ્રમાણે બોલાવવો જોઈએ. એકલા હોઈએ તો આપણો મિત્ર હોય, કલેક્ટર હોય, મિનિસ્ટર હોય, અને ગમે તે રીતે એને ઉડાડીએ બોલીએ, પણ જાહેરમાં જનતાની વચ્ચે એને આપણો મિત્ર માનીને જો કાંઈ શબ્દ અડોળો બોલાઈ ગયો તો પછી એ વાણી અટમ બંબ બને. સમૂહમાં અરસપરસ મહિમા સંપ જળવાય તેવી રીતની વાતો કરીએ, નેગેટિવ મસ્તી ન કરીએ તો વિવેકી ગણાઈએ. પોતાનાથી નાના આગળ અથવા પોતાના પત્ની પુત્ર પુત્રી આદિ પરિવાર આગળ કોઈની હલકી વાત ન કરીએ તો વિવેકી ગણાઈએ. કહેવા જેવી વાત આપણા માણસોને કર્યા વગર ન રહીએ તો વિવેકી ગણાઈએ. કહેવા જેવી તો કેવી જ જોઈએ. ચીની કહેવત છે, ચીન દેશની એક કહેવત છે, બે વસ્તુ નબળાઈની અંધાણી છે. એક, બોલવું જરૂરી હોય ત્યારે મૂંગા રહેવું. બીજું, મૌન ઉચિત હોય ત્યારે બોલવું. આ આપણી નબળાઈની નિશાની છે. બીજું, કહેવા જેવું હોય એ કહેવું નહીં, અને ન કહેવા જેવું હોય તે કીધા વગર રહેવાય નહીં, એ પણ નબળાઈ છે. બીજું, ટાણે કહેવાય નહીં અને કટાણે બોલ્યા વગર રહેવાય નહીં, એ નબળાઈ છે. ત્રીજું, જેટલી જરૂર હોય એટલું જ બોલાય નહીં, એથી ઓછું બોલાય કાં તો વધી જાય, એ પણ નબળાઈ છે. ખ્યાલ આવી ગયો? માટે કહેવા જેવું ટાણે કહીએ નહીં ને ન કહેવા જેવું કટાણે બોલ્યા વગર રહીએ નહીં, એમાં પાછું માપ રહે નહીં તો અવિવેકી ગણાઈએ. એક જર્મન કહેવત છે, બોલવું કુદરતી રીતે આવડે છે, મૌન રહેવું સમજદારીથી આવડે છે. બોલવાનું તો કુદરતી રીતે આવડે છે, જન્મે બે વર્ષ થાય એટલે બોલતા તો શીખી જ જાય, પણ મૌન રહેવું હોય તો સમજદારીથી રહેવાય છે. બાકી રહેવાય નહીં, બોલી જવાય. એક જંગલમાં આશ્રમ બાંધીને ત્રણ તપસ્વીઓ રહેતા હતા. તપ બહુ કર્યું એટલે એના તપના પ્રભાવે જમીનથી એના આસન અધ્ધર રહેતા હતા, ત્યાં બેસીને માળા ફેરવે. બહુ દયાળુ સ્વભાવના હતા. એવામાં એના આશ્રમમાં એક સર્પ આવ્યો. ત્રણેય વિચાર્યું કે સર્પને કાઢી ન મુકાય, કાઢી મૂકીએ ગુનો કહેવાય, અને આમ થાય આપણા તો તપને પ્રભાવે આસન અધ્ધર રહેશે, પ્રોબ્લેમ શું છે, ભલે આપણા આશ્રમમાં સર્પ રહેતો. એમાં થયું એવું, એકવાર સર્પ અંબા રહેશે અને આકાશમાં સંભળી આવી, નજર પડી, અચાનક જ સર્પને ઉપાડીને ઉડી ગઈ. ત્રણેય તપસ્વીઓએ આ એક ઘટના જોઈ, ત્રણેય જોઈ, એમાં એક એવું બોલ્યા, ભદ્રમ કૃતમ, અર્થાત બહુ સારું થયું, બારોબાર પત્યું, એટલે ભફ લઈને આસન હેઠું પીડ્યું. તો બીજા એવું બોલ્યા, આમ જરા કોપિત થઈને, ઓલ્યા છે ને જરા ખુશ થતા બોલ્યા, સારું થયું બારોબાર પત્યું. એક જરા કોપિત થઈને બોલ્યા, હે પાપણી, મારી નજર સામે આવું દુષ્કૃત્ય કર્યું હમણી, તે હેઠા પડ્યા. એક કાંઈ બોલ્યા જ નહીં. સ્વામિનારાયણ 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 એવો વાણીનો કંટ્રોલ રાખ્યો, એવી બ્રેક હતાણ ચડાવી દીધી, સમજ્યા, ઓલી ઢાળમાં ગાડી મૂકી હતી ને પેલી હેન્ડ બ્રેક ચડાવી દે, એમ ચડાવી દીધી, કાંઈ બોલ્યા નહીં. તો એનું આસન એમના અધ્ધર સહી સલામત રહ્યું. આ છે મૌનની તાકાત ભાઈ. બોલો, એટલે બે હેઠા પડ્યા, જરૂર નથી ને બોલ્યા. હવે કુદરતી રીતે જે થયું તે થયું, તમારે શું કઈ કામ હતું, હારું થયું બારોબર પીત્યું, જોયા કરો ને ભગવાનની લીલા. ઓલ્યાને થોડી એમ અહમ કે મારી સામે તારે જ આવું થાય, અલ્યા ભાઈ હવે તમારી સામે બધું થાય, સાને મને માળા ફેરવો ને, એ હેઠા પડ્યા. બોલો, હે, એટલે પેલા બોલ્યા ને ભદ્રમ કૃતમ, એ લુચ્ચા નીકળ્યા, બારોબાર કોકનો ખોડો કાઢ નાખો, એને કોઈ દોષ નહોતો દેખાતો, એ લુચ્ચાને લઈને એવું બોલ્યા, હેઠા પડ્યા. બીજા હતા ને અહંકારી હતા કે હું બેઠો હોય ને આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ, એટલે એ બોલ્યા બિચારા, એમાં હેઠા પડ્યા. ત્રીજા હતા એમાં એવી લુચ્ચાઈ નહોતી, એવો અહંકાર નહોતો, એ ઋષિ પ્રભુના ભગત હતા, કાંઈ ન બોલ્યા, એટલે એનું આસન ને તપ સ્થિર રહ્યું. બાકીનાનું તપ બળ્યું ને આસન હેઠું પડ્યું. જુઓ લ્યો, આપણે ઘણી વખત આપણું ભેગું કરેલું સુખ સંપત્તિ તપ ભજન અમથે અમથો બકવાસ કરીને બાળી દેતા હોઈએ છીએ. ઘણા રાત દિવસ મથીને સેવા સમાગમ ભજન તપ ધર્મ નિયમ પાળીને ભેગા કરેલા રાજીપાને અમથે અમથો બકવાસ કરીને ઓછો કરી નાખતા હોઈએ છીએ, બાળી દેતા હોઈએ છીએ, અને એની ખબરે રહેતી હોતી નથી કે હું આવા શબ્દ બોલ્યો એમાં મારા ઉપર જે પ્રીતિ ને લાગણી ને રાજીપો હતો એ બધો ગયો. થતું છે ને આવું? આપણે બધા ભેગા રહીએ છીએ તો ક્યારેક કોકના પ્રત્યે કઈક બોલી જતા હશું, તે રાજીપો ઓછો થતો હશે કે નહીં થતો હોય, આપણા પ્રત્યે એને પ્રેમ ઘટી જતો હશે કે નહીં, અને સારું બોલીએ તો વધી પણ જાય. બોલો, ઘણા માણસ એવા છે કે એના ઉપર કોક જ રાજી હશે, બાકી કોઈ રાજી ન હોય, શું કારણ ભાઈ? સેવા તો એ કરે છે રાત દિવસ, કારણ એની વાણી, અને ઘણા ઉપર બધા રાજી, બધા જ એના વખાણ કરે, બધા જ એની વાત માનવા તૈયાર, બધા જ એમ કે છે કે અમારા લીડર એમને બનાવો, શું કારણ ભાઈ? એની મીઠી વાણી, એનું નિયમિત જીવન છે કે નહીં? વાત આમ છે. માટે બોલવું કુદરતી રીતે આવડે છે અને મૌન રહેવું એ તો સમજદારીથી આવડે છે. ઓલા ત્રીજા ઋષિ બહુ સમજદાર, મૌન રહ્યા. એકવાર ભગવાન બુદ્ધ ભિક્ષા કરવા ગયેલા, એક આંગણામાં ઉભા રહ્યા. ભિક્ષામ દહી ભવતી, એટલે એક બેન આવ્યા અને ગાળું જ દેવા માંડ્યા, બહબહાટી બોલાવી. હા, મશીન ગન માંથી ગોળીઓ નીકળે એમ બબહાટી બોલે. આવા નવા હાલી નીકળ્યા છો અત્યારના પરમા બાવાઓ, કામ કરી એવો છો, હાથ પગ હારા છે, રળી ખા ને રળી માગવા જ નીકળ્યા છો, અમારું કઈ જાણતા જોતા નથી. બુદ્ધ કઈ ભૂલ્યા જ નહીં, બહુ ગાળી દીધી. પછી જરા ગાળો મળ્યો ને ત્યારે બુદ્ધે એટલું કીધું, હે મૈયા, હું અન્નની ભિક્ષા લેવા આવ્યો છું. કેટલું સરસ! આપ શ્રી, હું શું લેવા આવ્યો છું ને શું દેવા માંડ્યા? ત્યારે બેનને એમ થયું કે સંતની વાણીમાં મીઠાશ બસ. થોડાક ઠર્યા અને બોલ્યા, તો પછી મેં આટલી બધી ગાળ્યો દીધી, તમે કેમ કઈ બોલ્યા નહીં? મૈયા, એ લેવા હું નથી આવ્યો એટલે કઈ બોલ્યો નહીં. સાધુરામ, મેં દીધી એનું શું? જો મૈયા, કોઈને કોઈ વસ્તુ કોઈ દેવા માંડે અને તે ન લે તો તે વસ્તુ કોને રહે? આ એ તો પોતા પાસે જ રહે. તો માતાજી, હવે મને અન્ન આપો. અપશબ્દ મારે જોઈતા નથી એટલે મેં લીધા નથી. આટલી વાત સાંભળી ત્યાં પેલી બેનમાં પરિવર્તન આવી ગયું. બોલો. અને વાત એ સાચી છે, આપણને કોઈ ગાળ દે અને આપણે ન લઈએ તો એની પાસે જ રહેવો, ભલે એને દીધી હોય તોય પાછી જતી રહે. ઘી લેતો નથી, મને લઈ જાઉં, હું તારી છું. તે એને દાનમાં દીધી પણ એ તો હાલતો થઈ ગયો. વાત આમ છે, ખ્યાલ આવી ગયો. ભગવાન બુદ્ધ મૌન રહ્યા તો એ તમોગુણી બાયમાં પરિવર્તન આવ્યું. એમ મૌન રહે તો પરિવર્તન આવે. હો, એક ભાઈ ટેબલે બેઠા તો એમના ઘરના ચા કોફી લઈને આવ્યા, એની મોરી મૂકી, પણ ગરમ બહુ હતા, કોફી કરતા એ પોતે બેન ગરમ હતા, એટલે વઢવા જ માંડ્યા. કપ રકે બી મૂકીને પછી વઢવા જ માંડ્યા. હા, ત્યાં કઈ બોલ્યો જ નહીં. પછી કપ રકે બી આમ ઓરા લઈને જે પીવાની શરૂ થાય ને, તો ડોસીએ ખેહી લીધો આ માઘું ટેબલ માંથી અને માંડી બોલવા, તો આજો ભળીને બેસી ગયો. સમજાણો, એ બેનનો તો વધારે મગજ ગયો. એક ઓશીકું હતું, એ લઈને છૂટું માર્યું, એટલે આ ભાઈ હેઠે પડ્યું હતું ને એ લઈને પાછું બેનને આપ્યું, લ્યો, એટલે ફરીને માર્યું તો વળી પાછું આપ્યું. પછી ઠાક્યા બેન, બાજુમાં ખુરશી હતી એને બેઠા અને નરમાઈથી વાત કરવા માંડ્યા. પછી આને ધીમે રહીને જવાબ દીધો, આટલું બધું ગરમ થવાની શું જરૂર છે, કોફી તો ગરમ હતી જ. પછી રાજી થઈ ગયા. તે ઓશીકું એક બાજુ નાખી દીધું, કપ રકે બિલ ખેંચી લીધા, તો એ પાછા મોર મૂકી દીધા અને બેન ગળગળા થઈ ગયા. મૌન રહ્યો એટલે હો બધા હંસ્યા. ઓર એસા લગા ઓ તો હમરી હી બાત આપ કર રહે હો. પરિવર્તન આવી જાય મૌનમાં તો બહુ તાકાત છે. મૌનનો મહિમા હવે તમને કહેવાનો છે. પશુ તમારી પાસેથી બોલવાનું શીખી શકતું નથી. બોલો, શીખી શકે? પશુ પક્ષી આપણી પાસેથી બોલવાનું શીખી શકે છે? નહીં. પરંતુ તમે એની પાસેથી મૌન રહેવાનું શીખી શકો છો. ઘણી વખત મૌન રહેવાથી બહુ મોટું કામ થઈ જાય, પણ રહેવાય નહીં. હો, રહેવાય નહીં. એક શેઠ ને એક દીકરો હતો, સંપત્તિનો કોઈ પાર નહીં, પણ છોકરામાં મીઠું ઓછું એટલે એનો વ્યવહાર થતો નહોતો. એક વાર વળી કોક જોવા આવ્યું ને, એ કીધું કે તું જા પેઢીએ બે, હું મહેમાન લઈને આવું છું, તું ચોપડાના પાના ફેરવે રાખજે, પણ કઈ બોલતો નહીં. બેહાડ્યો શેઠ મહેમાનને લઈને ગયા, મોટી મોટી વાતું કરે, હવે તો અમારે આ ઉમેદ જ આખી પેઢી સંભાળે છે, ને મારે તો હવે બસ માળા ફેરવું ને મંદિરે જાઓ ને સાધુ સંતો કે તો એની સેવામાં યોજાઓ, કોઈ ચિંતા નથી ને કરોડોની પેઢી હાલે છે. તો ઉમેદ બેઠો બેઠો પાના ફેરવે, બોલવાની ચોખી ના પડી હતી, ક્યાં બોલ્યો કે લખેલા પૂરા થઈ ગયા, હવે કોરા ફેરવું કે લખેલા ને લખેલા. મહેમાન ચા પીવા ન રહ્યા, નો બોલ્યો હોત ને તો આ ઉમેદ દાડે લટકી જાત. એના બાપાને લટકાડવો હતો પણ લટક્યો નહીં, હેઠો પડ્યો. હા, એવી રીતે ત્રણ બહેનો હતી, રૂપે ગુણે રૂડી હતી, પણ ભાષા તોતલી. એટલે કોઈ પણ મહેમાન એનું જોવા આવે, આ બોલે એટલે જીભ જલાય, તોતલી એટલે મહેમાન વયા જાય, ક્યાંય મેળ પડે નહીં. એટલે એક વાર તો એના મા બાપાએ કહ્યું કે તમે બોલો છો ને એમાં બધું વફાઈશ, આ વખતે મહેમાન આવે છે ને મહેરબાની કરીને ત્રણ માંથી એક કે એક પણ શબ્દ બોલતી નહીં. ત્રણે કે નહીં બોલીએ, હ કર્યું પાકું. આવ્યા મહેમાન, બેઠા, વાતચીત થાય, આ ત્રણેય આવે, પાણી લાવે, ચા પાણી કપ રકેબી મૂકે, જાય, એકે બોલે નહી. મહેમાન એકબીજે સામું જોઈને કે કન્યા આમ તો બરાબર છે પણ એકે બોલતી નથી, બોલે નહીં ને. ત્યારે ઘણી વખત બહુ શાણી અને ડાઈ ગણાય, હશે બહુ ગુણિયેલો હોય તો ન બોલે. પછી તો રસોઈ તૈયાર થઈ, બધા જમવા બેઠા. મહેમાનના મનમાં એમ થયું કે આ બોલતી નથી, એનું કરવું હું. મહેમાન એ હોશિયારો, જમતા જમતા કઢીના માંડ્યા વખાણ કરવા, અને વખાણ તો એવા છે ને ભલભલાનું મોઢું પોળું કરી નાખ્યો. હા હા, માણા મૂંગો તો ત્યાં સુધી જ રે, એના વખાણનો શબ્દ તમે ન સંભળાવો. એકાદો શબ્દ બોલો ને કે તમે તો આ બહુ સરસ મકાન કર્યું હો, એટલે તરત એના પાયા તમે બહુ ઊંડા નાખ્યા છો, એ તો તમને દેખાય નહીં, મકાન જ દેખાય, એમ શરૂ જ કરી દે. અડધો કલાક તો હાલે જ, પાછો જો બંધ થાય ને તો એક શબ્દ બીજો બોલવાનો, ત્યાં વળી અડધો કલાક બોલે, એના વખાણ કરો એટલે બહુ મજા આવે, તમે ટ્રાય કરજો. મેં તો આ પ્રયોગ કરેલા છે એટલે કહું. મહેમાને વિચાર કર્યો કે આ પ્રયોગ કરીએ, એટલે મહેમાન કઢી માંડ્યા વખાણ વાળો. શું કઢી છે, હબડકો લેન વખાણ, કઢી ભાત બનાવેલા, એ કઢીના વખાણ માંડ્યા થવાને એટલે એક જણી ન રહેવાનો. હા, બોલતા જ નતા, પણ મહેમાન કે આ કોણે બનાવી છે, કઢી બહુ સરસ છે, કોણે બનાવી છે, એટલે કોણે બનાવી છે, એટલે એક બોલી ગઈ, કઢી મેં બનાવી છે. મહેમાન કે ઓજ તારી, ત્યાં તો બીજી બોલી, મચાલા તો મેં કેલા છે ને. ત્રીજી ને એમ થયું કે હું કઈ ગાજી જાઓ, ત્રીજી બોલી, પણ વગાલ તો મેં કર્યો તે. મહેમાન સળું કરીને વહેતા જ થયા, બધો વઘાર બેસી ગયો. હે રવજી દાદા, ન બોલી હોત તો હાલત, પણ એ બોલી એટલે કામ બધું બગડી ગયું. એટલે કીધું કે પશુ તમારી પાસેથી બોલવાનું નથી શીખી શકતા, પણ તમે એમની પાસેથી મૌન રહેવાનું શીખી શકો છો. બાપા શીખો ને, પણ રહેવાય નહીં. આપણા સાધુ ગયા હતા ખંભાતમાં જોળી માંગવા, એક બેને ભાવ ગાળ્યો દીધી, ભગવાન બુદ્ધને દીધી ને એવી. અને સાધુ જયારે માંગવા ગયા ત્યારે એ બેન દિવાલે ધોળ કરતા હતા એના ઘરમાં, અને સાધુ આવ્યા તે માંડી હોફ ફોફાવવા, પણ સાધુ કઈ બોલ્યા જ નહીં, ઉભા રહ્યા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ગયા નહીં ને એટલે વધારે મગજ ગયો, એટલે ધોળ કરતી હતી ને પોતું છૂટું માર્યું. સાધુ સમજ્યા માતાજીએ પોતું આપ્યું એ લઈને આવી ગયા, કારણ કે ગોપાલ સ્વામી શીખવાડ્યું હતું. પછી પોતાને ધોઈ, એની વાટો બનાવી, ઘીમાં બોળી ઠાકોરજી આગળ દીવો કર્યો ત્યારે બેનના હૃદયમાં જ્ઞાનનો દીવો થયો. મનમાં પસ્તાણી કે આવા સાધુ સારા, હું વઢી તોય બોલ્યા નહીં, હવે એ સાધુ જો ભિક્ષા માગવા આવે ને તો રાજી કરવા છે. પછી સાધુ બીજે દિવસ ગયા, ત્યાં તો બહુ સીધું સામાન આપ્યું, ત્યાં ન બોલ્યા એમ જ થયું. અને સાધુ સામે બોલ્યા હોત તો કે રેડિયો હેણી નાખે દેવ અજ્ઞાને કાંઈ નહીં, ભૂખા બોલી જાય કે નહીં. તો ત્યાર પછી એક બ્રાહ્મણ છે ને કોક જગ્યાએ ભિક્ષા માગવા ગયેલા, ને પટલાણી બહુ માથા પહેરે, અને એ વખતે બરોબર પટલાણી લાલિયાને પખાળતી હતી, ગોઠણ વચ્ચે લાલિયાનું માથું ભરાવી, એક હાથમાં લોટો ને એક હાથમાંથી બધો વિધિ હાલે, એમાં ભૂદેવ જઈને નારાયણ હરે દયા પ્રભુની બોલ્યા, અને પટલાણીનો મગજ ગયો ને એવો ટડકાયો, હાલી જ નીકળ્યો છે તે દયા પ્રભુની ધર્મનું છે, બીજું ઘર ભાડ્યું છે કે નહીં કે. તારે ભૂદેવ કે ટેડફાડ કરેશ, ભૂદેવ કે જાણે દેવો અદ્યાને કાંઈ નહીં, શું થઈ ગયું તારા મનમાં. પટલાણી કે જાને હવે હું તો નહીં દઉં, આખા ફળિયામાંથી બધાનું બંધ કરાય, કરાઈ દીજે તારા હાથમાં હોય કે. એ ભૂદેવભાઈ બહુ હામું બોલ્યા. પછી પટલાણીએ કર્યું અપમાન ને દીધી ગાળ્યો, તે ભૂદેવ ગયા, પણ તડકો હતો અને ઠાકેલા અને તોલડીમાં થોડોક લોટ આવેલો. એમ ગામને પાદે રહેવા પીપળે ઓટો હતો, થોડોક સાંયો હતો, ત્યાં બેઠા પણ વિચારે ચડી ગયા કે આવાને તો મારવા જોઈ. એના મનમાં સમજે હું જો રાજા થાવ, ન કરે નારાયણને રાજા થાવ ને, તો ચાર ઘોડાની બગીમાં બેસીને લોટ માગવા નીકળું, હા ન આપે અને ન્યાન્યા સિપાહીઓ આગળ મારી મારીને તોડાવી નાખો. એટલે આ રાજા થયો પણ માગવાનું ચાલુ જ રાખ્યું. એમ કરતા કરતા ઊંઘી ગયા ને ઓટામાંથી, સાંયો હારો હતો, ઓલી તોલડી ન્યાન્યા પડેલી, એમાં કૂતરું ઓટે સીડ્યું, તોલડી નજર કરી પાણું થાય એવું હતું. પછી આમ મોઢું નાખવા ગયા, હવે જાજો લોટ હતો નહીં, એટલે કઈ મોઢું અંબાણું નહીં, અને ગળું હાંકડું એટલે મોઢું કૂતરાનું અંદર ગયું નહીં, ને ભૂખ્યું બિચારું બહુ થયું, જીભ લાંબી કરી તો જરાક લોટ આવ્યો, ચાંટો લાગ્યો મીઠો, અને પછી કૂતરાએ મારી ભી, તોલડી મોઢું કરી ગયું, મોઢું કરી ગયું ને એના શ્વાસના નાખોરામાંથી નીકળતા પવનથી લોટ ઉડ્યો, તે સડ્યો નાકમાં, કૂતરો એવો મુજાણો ને એવો ઓટામાં જે ઉછળ્યો, ઉછળીને પડ્યો તે ભૂદેવના માથા માથે, હા તોલડી વાગી. બોલો. અને એ વખતે ભૂદેવને સપનું આવેલું અને પોતે રાજા થયેલા, સમજાણું, અને ચાર ઘોડાની બગીમાં બેહીને લોટ માગવા નીકળેલા, એ આપે નહીં અને ધોકાવતા હતા, અને એમાં તડાંગ લઈને તોલડી વાગી, એ જાગી ગયા અને રોવા જ માંડ્યા. કૂતરું તોટામાં હેઠું પડ્યું, ગામના લોકો કે અલ્યા 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 કૂતરું મરી જાય, તે બધા ભેગા થયા ને કૂતરાને પકડ્યું પણ હાથ માર્યા નહીં, સમજ્યા. પછી તો બે ચાર જણા જાલીને તોલડું ખેંચ્યું ને કૂતરાને માંડ કાઢ્યું બિચારાને બસાવ્યું. પછી ભૂદેવને તોલડી આપીને કે એ ભૂદેવ લોટ માગવા નીકળ્યા છો કે કૂતરા મારવા ઘર ભેગા થાવ, પણ આ તો રોતા જ હતા. ગામના માણસોએ કીધું કે હવે રડોમાં એક બે ડાયા હતા દયાળુ, એને કીધું કે બિચારાનો લોટ ઢોળાઈ ગયો એટલે રોવે જ તો, બે જણા જઈ આવ્યા લોટ લઈ આવ્યા તોરડી ભરતી તોય ભૂદેવ રોવે, હા. પછી ગામના કે હવે હું કામ રોવો છો, આ લોટ આવી ગયો, બધું પતી ગયું, કૂતરું બચી ગયું, તમે બચી ગયા, થોડું લોહી નીકળેલું હવે તો મટી જશે કે. તો એ બોલ્યા મારું રાજ વીયું ગયું. એ ગામના કે રાજ તમારે ક્યાંથી, તો સપનામાં હતું. આપણે તો વાત એટલી જ કરવાની છે કે ગમે એવું બોલ્યા તો પટલાણી આખા મોલ્લામાંથી લોટ અપાવવાનું બેન કર્યું. બુદ્ધ કઈ બોલ્યા નહીં, સ્વામિનારાયણ સાધુ કઈ બોલ્યા નહીં, તો કેવું કામ થયું અને આ બોલ્યા તો કેવી તકલીફ થઈ. માટે અમુક જગ્યાએ મૌન રહેવું જોઈએ, પણ ઘણા રહી નથી શકતા. ભૂખનું અસર અન્ન, ભૂખ્યા થયા હોય તો ખાઈએ એટલે ભૂખ જાય. ભૂખનું અસર અન્ન, સંકટનું અસર પુરુષાર્થ. સંકટ આવે પુરુષાર્થ કરો તો મટી જાય. અને કજિયાનું અસર મૌન છે. કજિયાની દવા મૌન રહ્યો તો કજિયા બંધ થઈ જાય. એક બેનને પતિ પત્નીને ઝઘડા બહુ થતા ઘરમાં. પછી કઈક સંત આવેલા, તે બેન ત્યાં ગયા અને કહ્યું કે સ્વામીજી અમારે પતિ ને અમારે ઝઘડા બહુ થાય, કઈક આશીર્વાદ આપો, કઈક દયા કરો. એટલે સંતે એક બાટલીમાં પાણી આપ્યું ને કહ્યું કે જયારે તમારા પતિ બહુ બોલવા માંડે ને ઝઘડો થાય એવું લાગે તમને, એટલે તમારે આનો એક ઘૂંટડો ગળામાં રાખવાનો, એટલે બધી શાંતિ થઈ જશે. એટલે બેન તો પાણી લઈને એમાં એનો પતિ ઓફિસે જાય અને ગરમ થયો એટલે બેન બોલ્યા, જેટલું ગરમ થાવ એટલો થાવ, હવે તો મને સંતનો આશીર્વાદ છે, એમ કરીને બાટલી કાઢીને મોઢામાં પાણી નાખીને બેહી ગઈ. અતૃણે પતિ તો વનની સ્વયં એ ઉપસામ્યતી, જ્યાં ઘાસ જ ન હોય ત્યાં અગ્નિ પડે શું સળગે. ઓલી બોલી જ નહીં એટલે આ ભાઈ બોલીને ઠાક્યા, હશે હવે જે થયું તે લાય લાય ખાવાનું લાય. બેહી ગયા, શાંતિ થઈ ગઈ. બેન બોલતા જ બેન થઈ ગયા એટલે પતિ બોલતા બેન થઈ ગયા ને એવું સરસ ઘર હાલવા માંડ્યું. ભગવાનની દયા થઈ ગઈ. બોલો, તૂટી જાય એમ હતું એને બદલે એવું હજર હંધાઈ ગયું, પૂછો મત. હવે આ વાતની આડોશી પાડોશીને ખબર પડી કે આ લોકો બહુ ઝઘડતા હતા, આના ઘરમાં તો હાંજ હવાર દેકારો થતો હતો. આ બે મહિના થયા કોઈ હંસલ નહીં, કોઈ તકલીફ નહીં, ને રૂડું રૂપાળું ઘર ચાલે છે. સાલવાનું કારણ હું સવિતાન કાવલીન બાવલીન બધું ભેગી થઈ અને પૂગી ડોશી પાસે ઘેવાતી, આ તમારા ઘરમાં ફેરફાર સાચી થયો કેમ? તો કે વાત સાચીશ, સંતનો મને આશીર્વાદ મળી ગયો. હું આશીર્વાદ અગણા છે આપણા ગામના પાત્ર રહેતા સંત છે ને, હજી ચાર મહિના રોકાવાના, ચાતુર્માસ કરવા આવ્યા એમ છે. તો કે વાત એમ છે, બધી ઉપડ્યો ગામમાં વાત ફેલાઈ ગઈ, લાઈન લાગી. હા, ઝઘડા તો કોને ન્યા ન થતા હોય ને કોને ન સારું થવું હોય, એટલે આ સ્વામી છે ને બાટલીઓ ભરી ભરી ન સીધી નળેથી ન બધી ડોશીને પકડાવી દીધી. આખા ગામમાં શાંતિ થઈ ગયો, સાયલન્સ. કોઈ પણ પ્રકારનું ગામમાં તમને સાંભળવા ન મળે, દેકારો ડખો. આખા ગામમાં હંપ થઈ ગયો, બધાને બહુ સારું થયું. ચાતુર્માસ પૂરો થવાનો હતો એટલે સંત બીજે ગામ વ્યા જવાના, એટલે ગામમાં એક બુદ્ધિશાળી માણસ, એના મનમાં એમ થયા સંત તો વ્યા જાય અજાણ્યા સાચું છે, પણ એની પાસે આ કઈક વિદ્યા છે. આ સંત વ્યા જાય ને પછી જો આપણા ગામમાં ડખો થાય તો કરશું હું. એટલે એ સંત ભાઈ ગયો અને વાત કરી કે સાધુ મહારાજ, અમારે એવું કહેવાય નહીં પણ કહું છું કે તમારા મંત્રેલા પાણીથી અમારા ગામમાં શાંતિ થઈ ગઈ. હવે તમે તો વ્યા જશો, પરોપકારનું કામ છે, આમાં અમારે કાંઈ રળવાનું નથી. તમે જેમ પૈસો લેતા નથી એમ હું કાંઈ લેવાનો નથી, પણ જો તમે એ વિદ્યા મને દેતા જાઓ તો ગામમાં સારું રહે. સંત કે ભાઈ શેની વિદ્યા? તો કે તમે પાણી આપો છો એથી આખા ગામમાં ઝઘડા બંધ થઈ ગયા, તો એમાં શું તમે મંત્ર બોલો છો એમ? શેનું એ પાણી છે? કોઈ અભિષેકનું છે, કોઈ બીજું છે? અરે સાધુએ હાવ સોખું કીધું, ભાઈ પાણીને લઈને ઝઘડા બંધ થયા, વાણીને લઈને થયા છે. કાંઈ પાણીમાં મંત્ર જંતર કે કશું નથી બાપા, અહીંથી જ ભરી દઉં છું. પણ એ પાણી મોઢામાં રાખે બોલે નહીં, એટલે ઓલો એકલો ક્યાં સુધી બોલે, ઓલી એકલી ક્યાં સુધી બોલે, બધું ઠરીને ઠપ થાય. મંત્ર ફંત્ર કાંઈ નથી બાપા, તું તમ તાર કહેજે ને. બોલો કે યારો અમારું જ પાણી કોણ લે? એ વાત એ સાચી હોય ને, એ કોઈ મહાત્મા સંતનું હોય તો લોકોને શ્રદ્ધા બેહે ને કામ થાય. પણ મૌન રહેવાથી બહુ ફાયદા થાય છે. રાડ્યો પાડનારો થાકે, મૌન રહેનારો કદી થાકે? બોલો થાકે? નિંદક ના પગ ખૂબ જ નબળા હોય છે. ગાડી ઉદયન નિંદા કરે, બોલ બોલ કરે, એના પગ હાવ નબળા હોય. તેનાથી કદી ગભરાવું નહીં. જેને જેટલી નિંદા કરવી હોય ગાળ્યું દેવી તેટલી કરવા દેવી, ગાળ્યો દેવા દેવી. આપણું અમોઘ શસ્ત્ર મૌન છે. સાંભળ્યો તો અમોઘ શસ્ત્ર મૌન છે. ઉપદેશામૃતમાં ગુણાતીતાના સ્વામી એક વાત કરી છે. એક સ્ત્રી બહુ ઝઘડાખોર હતી, બહુ વઢકણી, તે હવ સાથે વઢવેડ કર્યા જ કરે. પછી એના પતિએ એને કહ્યું કે તારે બધા અરે ઝઘડ ઝઘડ કરવું રોજ ઠીક નહીં, માટે તારે વારા પ્રમાણે દરરોજ એક બાઈ અરે વઢવું. વારા બાંધી દે, શું કરે તારે, એકની જ ફરિયાદ ને. તો કે સારું. પછી એના વારા ગોઠવી દીધા, એક દી આની અરે ઝઘડવાનું, એક દી હામા ફળિયા ફલાણા બેન અરે, એક દી ફલાણા બેન અરે. અને એ ગામમાં ઘણી માથા ભારી બાઈઓ હતી, એ તૈયાર થઈ જાય, આવજે તાર કે આયલું. હવે બધાના વારા આવે, પેલી મોટી મોટી માથાભારીએ વારા લીધા, પછી બીજું ગરીબ બાઈ ના વારા આવ્યા, પરાયણી આવ્યા. હવે એક ગરીબ બાઈ નો વારો આવ્યો અને બરોબર એ દિવસે એને ઘરે સાધુ આવેલા. એટલે એ બાઈ વેલા સાધુ ને કે, સાધુ બાવાજી તમે ઝટ જમી લો વેલા વેલા, નહીતર ઓલી વઢકણી વારા પ્રમાણે આજ મારે ઘરે મારી અરે વઢવા આવશે તો તમને મને એક કહીને ખાવા પીવાનો અવકાશ નહીં આવે. ત્યારે સાધુ કે, એવું છે? હા. સાધુ કે, એમ કરી બેન, તારે કઈ બોલવું નહીં, તું તાર ઘરમાં કામ કર્યા કરજે, તારે હાટે અમે બોલશું. ત્યાં તો એ બાઈ નાકે થી હાકલ મારતી મારતી આવી, અરે રાંડ, અત્યાર સુધી નવરી નથી થઈ, ખબર તને નથી કે આજ મારો વારો છે, તે નવરી થઈને લડવા હાજર રહો, નીકળ બારણે નીકળ. એમ કરતા ઘરમાં આવ્યો. ક્યાં ગઈ? ઘરમાં કરીને રહીશો? હાકલું મારે ને છાકોટા માર્યો. પણ ઓલી બાઈ તો કઈ બોલી નહી. આ વઢકણી એ તો એક કલાક સુધી ઉપાડો લીધો, ધમ પસાડા કર્યા. એ બોલી બોલી ને થાકી, બસ થોડો થાકલો ખાધો, ટાઢી પડી. ત્યારે સાધુ ધીમે રહીને બોલ્યા, કેમ માતાજી, હારી ગયા? જય શ્રી કૃષ્ણ. ત્યાં તો ભાઈ એવી ગરમ થઈ, એવી ગરમ થઈ, જે સાધુ ને માંડી ગાડી દેવા. પછી હાય મારા પીટા મલક નું ખાઈ ખાઈને બગાડ્યું છે, હાય નકરા લાડવા ખાવા નીકળી પડ્યા છો, હાય હરામ નું ખાનારાઓ, કઈ કામકાજ કરવું નહીં, હાય આવા નવા બધા જાડા થયા છો મારા પીટાઓ, અને આ રાંડે કેટલાક ને હેળવા છે, એમ બોલતી જાય. એવું બહુ વટી બહુ માંડી ખીજાવા ને તે ઉલટી થઈ. હા, તે ઓકતી જાય ને બોલતી જાય, પછી બહુ ઉલટી થઈ ને એટલે થાકી. પછી ગાળ્યું દેતી બંધ રહી. ત્યારે સાધુએ ધીમે રહીને કહ્યું, માં થાકી ગયા? પાછી ખીજાણ્યું, વાગતી જાય ને ગાળ્યું દેતી જાય. પછી બીજા સાધુ કે, આપણે બધાને ખોટી થવાની જરૂર નથી, વારા ફરતી ખાઈ લો. એક જણ રહ્યો જવાબ દેવા, બધાએ વારા ફરતી જમી લીધું, એક સાધુ જવાબ દેવાની. ઓલી બાઈ તો ભૂખી ને તરસી હાંજ સુધી વઢીને મરણ તોલ થઈ ગયો. ત્યારે સંતોએ કહ્યું, એમાં આટલો બધો દાખલો કરો છો, ત્યારે ભગવાન ભજતા હોય તો સારું થયો. ત્યારે તે બાઈ કહે, હવે નહીં વઢું, તમે મારા એવા મુકાવ્યા, તમે ગુરુ હાસા. ત્યારે સાધુ કહે, તમારે વઢવું હોય તો રોજ અહીં આવી જજો, બીજે તમારે જવું નહીં હવે. ત્યારે વઢકણી કહે, હું કોઈ દી વઢતા થાકી નથી, આ જ થાકી, હવે નહીં વઢું. એમ સાધુએ તે બાઈના એવા મુકાવ્યા, ભગત થઈ પછી તો. એટલે કોઈ ગમે એવા ગરમ થાય ગાળ્યું દે, આપણે બોલવું નહીં, એમાં જ સારું છો. ઉતાવળે કે વગર વિચારે કઈ જ ન બોલો, પૂરો વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લ્યો. ધાયળ લઈને પ્રતિજ્ઞા લઈ લેવાની ગણન બહુ ટેવ હોય, પછી એવી ભીમ પડી જાય. અને પ્રતિજ્ઞા જો લીધી હોય પાછા યાદ રાખીને પાળો. ઘણા એ પ્રતિજ્ઞા લીધી હોય પછી ખબર ન હોય કઈ લીધી હતી, એમ અભી બોલા અભી ફોક. આવું છે, ઘણા નિયમ લે ધ્રાંગ લઈને પછી પાછા ભૂલી ગયા હોય હું નિયમ લીધું હતું. અડખે પડખે વાળા યાદી આપે કે તમારા નિયમ હતું, એમ હતું. હા, શેનો નિયમ હતો? સોખાનો. પણ આ તો દૂધપાક છે, સોખાનો આવે અંદર. તો કે આમાં નહોતા, હેઠે પડ્યા રહી, ઉપર ઉપર થી પીધો છે એમ. હવે એમ પછી હાંધા મારવા પડે એવું થાય. એટલે નિયમ લે પાછું યાદ રાખવું. એટલે ઘણા પતિ ના બહુ લઈ લે, પછી પાળે બાળે નહી. વઢવાણમાં તુલસીદાસ બાવો હતો, શ્રીજી મહારાજ ત્યાં ગયેલા ને ત્યારે મહારાજને આમંત્રણ આપેલું, પધરામણી કરાવેલી ને મહારાજને કે અહીં હું મોટો યજ્ઞ કરાવીશ. પછી મહારાજ બીજી વાર ગયા ને તે ફરી ગયો. મહારાજ બધી તૈયારી કરીને ગયા, તે મહારાજને એવું પાછું પડવાનું થયું કે મારે કાંઈ વાત થઈ નથી, હું તો કાંઈ કરવા જ નથી. બહુ સમૃદ્ધ હતો, ધણી ધણી ગામનો ઈ હતો. ફરી ગયો પછી મહારાજ કે હાલો હાલો. ત્યારે સંતો હરિભક્ત કે પણ આને કીધું તું આપણને જગન કરાવવાનું, તો કે અહીં તો ઈ મહાપુરુષના રુધિરના જગન થાય, હાલો આપણે નથી રહેવું. પછી બાવાને કોઈ કાપી નાખ્યો, રુધિર ઉડ્યું. જીવા ખાચરે મહારાજને મંદિર કરવા જગ્યા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી, કહ્યું હતું, અને પછી ગાર્ડન પડ્યું ફરે એમ ફરી ગયા. બોલો, ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી હતી, આજીવન નહીં પરણું. તે પાડ્યું, બ્રહ્મચર્ય પાડ્યું, ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાની. પણ બીજી પ્રતિજ્ઞા એને લીધી હતી કે મારા પિતા સંતનો ને સ્થાને હસ્તિનાપુરના રાજ્ય સિંહાસન ઉપર જે કોઈ બેસશે એનામાં હું મારા બાપનો ભાવ રાખીશ, સંતનું નામ. કે પછી બેઠા ધૃતરાષ્ટ્ર, તેમાં સંતનું જોવામાં બહુ ભીહ પડી. અને એ પ્રતિજ્ઞાને લઈને જ ભીષ્મ દાદો બધું સમજતો હતો, તોય પાંડવની સામે ને ભગવાનની સામે લડ્યો. પણ પ્રતિજ્ઞા પાળી, પ્રતિજ્ઞા પાળવી પાડવી બહુ કઠણ હોય છે, માટે પ્રતિજ્ઞા કોઈ દી લેવી નહીં, અને લેવી જ પછી પાર પાડવી. અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી કે દી આથમતા પહેલા એને ન મારું તો હું પોતે જીવતો હળગીશ. એ તો ભગવાને આડું ચક્ર મૂકીને દી આથમી ગયું બતાવ્યું. એટલે જયદ્રથ હામો આવ્યો ને પછી અર્જુનને કીધું, મારે મારે આ તારો દુશ્મન ને આ દિવસ તે વળી મેળ પીડ્યો, નહીતર તો એવી તકલીફ થાત. હાંજ પડવા આવી ગઈ, અર્જુન છે ને સૂર્યહામું જોવે ને ઘડીક આમ જોવે, જે ભગવાન કહેવાય સૂર્યહામ હું જોજો કરે, લડલડ કરીને તારે હું કામ પણ ઉતાવળા થઈને પ્રતિજ્ઞા લેતા આવી શકે. હું ભગત હતો ભગવાન બચાવ્યો ને ભી પડી જાય એવી નહીં. વહેલા બ્રાહ્મણના બાળકને લાવવાની પ્રતિજ્ઞા લીધી, ક્યાં ફેર તમારા છોકરા નહીં મરવા દો, તોય કાલ લઈ ગયો. પછી ભગવાને વળી એની આરે જઈને ભૂમાપુરુષના લોકમાં જે બ્રાહ્મણનો બાળક પાછો લાવ્યા ને બધું કર્યું. પણ આવા ભક્ત હતા જ ભગવાને એની પ્રતિજ્ઞા પૂરી કરી. હવે બીજાને તો ફોથા નીકળી જાય, બીજું કાંઈ હમ. હા, માટે ગાંધી બાપુએ કીધું કે બાપા ઉતાવળ્યા વગર વિચારે કાંઈ ન બોલો, પૂરો વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લેશો અને લ્યો પછી પાળજો. એટલે મહાત્મા ગાંધી જયારે પ્રવચન કરવા આવતા ને ત્યારે લખીને આવતા અને લખેલું વાંચતા. મહાત્માજી આવું કરતા, બધો વિચારીને શબ્દો મૂકીને પોતે મોટા બેરિસ્ટર વકીલ પ્રવચન લખીને લાવતા ને બોલતા, લાડોળું બફાય જ નહીં. બોલવું કઈ મોટી વાત નથી, બાળક બે વર્ષનો થતા બોલતા શીખી જાય, પણ મૌન રહેવું તે મોટી વાત છે. કેટલાક માણસો જિંદગીનો અંત આવે ત્યાં સુધી આ શીખી શકતા નથી. વાણી સંયમ, મૌન એટલે હવે મુગાજ રહેવું એ વાત નથી આવ્યો, મૌન રહેવું એટલે વાણીનો સંયમ, એ બહુ કઠણ છે. રોજકાના કરણા ગઢવી હતા, ગઢડે મહારાજને દર્શને આવતા, તેની બાકે મને લઈ જા. કરણો ગઢવી કે તું ન્યા નહીં, તું કઈક બોલ ને તો મહારાજ આગળ આબરું જાય મારી, તો કઈ નહીં બોલું. લઈ જા તો મને વિશ્વાસ નથી, ન બોલું, તને કીધું નહીં, એક શબ્દ બોલું નહીં. તે કરણા ગઢવીની બા એની હારે થયા, આવ્યા ગઢડે, મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા અને કોઈક છોકરા હશે ને વાતો કરતા હશે, અને કરણો ગઢવી આવ્યો એટલે મહારાજને પગે લાગ્યા. એની બા થોડેક ઊભા હતા એટલે મહારાજ ગઢવી હારે માંડ્યા વાત કરવા, કરણા હારે. પણ એની બાની હામું મહારાજે જોયું નહીં, એટલે આને ઘણી વાર વાટ જોઈ કે મહારાજ હમણે મારી હામું જોવે, પણ મહારાજે હામું જોયું નહીં એટલે ડોશીથી રહેવાનું નહીં. એટલે બોલી, મારી ગઢી હામું તમે ક્યાંથી જોવો? કે એટલે કરણા ગઢવી નો મગજ ગયો, ભૂકી ગજાડી ભૂકી કેસ. મેં એને કેટલી ના પડી હતી, તું ન બોલતી પણ કે ભૂકી. અને મારા દાંત કાઢીને ગોટો વળી ગયા, સાબા સાબા કરણા ગઢવી, અરે તારી બાને તે ગજાડી કીધી. અરે કે મેં એને કીધું તું બોલતી નહીં, બોલતી નહીં, તોય બોલી કે મારી ગઢી હામું. એટલે આવું બોલી મહારાજ આગળ. પછી બહુ મહારાજે દાંત કાઢ્યા. મુંગારી આવત તો સારું હતું કે નહીં, પણ ન રહેવાનું, આવું છે, મૌન રહેવું કઠણ છે. ન બોલ્યા નવ ગુણ આપણે વાર્તા કરી હતી ને એકવાર. એક પટેલ ને પટલાણી આવ્યા ને, પણ પટેલ બિલકુલ ગમે નહીં પટલાણીને. તે મનમાં એમ કે હવે આનું ઘર માંડતા મંડાઈ ગયું, નાની અરે ક્યાં જિંદગી આખી કાઢવીને કેમ પૂરું કરવું આ જીવન. અને એમને આમ કઈક વાત કરી, કોઈ બીજે છૂટું કરીને દે નહીં, જા મરે તો મેલ ખાય બીજે જવાય. એટલે વાડીએ ગયેલા ને, એ પટેલને કે જાઓ પાણી ઓલા કુએ શિસ્તાવો. તે પટેલ ગયા વાહે જઈને પટલાની માર્યો ધક્કો, વૈયા જાય બીજે જવાય એમ. હવે આને આયુષ હશે, મલકર પડ્યા કે મૂળિયું હાથમાં આવી ગયું, ન મર્યા. પટલાની ઘેરે આવ્યા ઘાસ, પણ આને તો હાંજ પડે ઓલા ઘેટા બકરા સારવા વાળા આવેલા ને, એ ખબર પડી કોક છે. અંદર થી કીધું, ઓલા બીજલ જરા કાઢને ભાઈ. એ વળી ખાટલો લાવીને પટેલ ને કાઢ્યા, થોડુંક સોલાને વાગેલું. ઘેરે ગયા, એક શબ્દ બોલ્યા નહી. ક્યાં ગયા? જરા હળદર સોંપડી દો ને. કે એના ઘરના માણે હળદર સોંપડી દીધી, પણ એક શબ્દ કીધો નહીં. હું કામ મને કુવામ ને કયો, હું કામ ધક્કો માર્યો, કાંઈ નહીં. ત્યારે પટલાણીને ગુણ આવ્યો કે આવો ધણી નો મળે, નો મળે. ધક્કો મારીને કુવામાં નાખ્યો તો બજારકડો એક શબ્દ બોલતો નથી. હે હા, ભેંસે ભાંભડો નાખે, પણ આ તો એક શબ્દ બોલ્યો નહી. પછી તો હંપ થઈ ગયો અને ગાડું એવું રૂપાળું હાલ્યું. તે વર્ષે વર્ષે એક એમ નવ વર્ષે તો નવ દીકરા થયા. બોલો. પછી એ એક એક ને પરણાવતા જાય, વર્ષે વર્ષે એક વહુ આવે વધે. તે નવ તો વહુ આવી, કેટલી ભગવાનની કૃપા થઈ ગઈ. પછી છેલ્લા દીકરાની વહુ આવી ને, એને દાદાએ લગ્ન વખતે કીધું. પેલે આને આવ્યા ને, પગે લાગવા ગયા ને, એટલે બાપા બોલ્યા, બહુ બા બહુ બોલવું નહીં, ન બોલ્યા, નવ ગુણ. એટલે આને એમ થયું કે હજી આવું જ છું, હજી મારો પગ આમાં મૂકું છું, કાંઈ બોલી નથી, કાંઈ વાત નથી, ના ડોહો સીધો આમ કેમ બોલ્યો? કે બાપા ન બોલ્યા, મેં નવ ગુણ, કાંઈ બોલવું નહીં. હશે હવે કે બીજે આણે આવ્યા તો એ જ સલાહ દીધી કે બહુ બોલવું નહીં. ત્રીજું આણું આવ્યા તો એ જ સલાહ દીધી ને આને છટકી. એ કે બાબા ત્રણ વખત થી તમે આનું આ કહો છો, ન બોલ્યા નવ ગુણ, કઈ બોલવું નહીં, તે હું કઈ બોલીશું? ના 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 ના, તમે કઈ બોલ, તે શું વળી તરફેર એની વાત કરો છો? ઘરે મગી જાણી, એ બોલમાં 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 કહો છો ન બોલ્યા નવ ગુણ, મને શું કામ ત્રણ ફેર થી એનું એ કહો છો ન બોલ્યા નવ ગુણ? શું છે મારો વાંક? તારો વાંક કઈ નથી, પણ એક અમારા જીવનમાં ઘટના બની હતી, એને લઈને મારે આમ થઈ જાય. એની ઘટના બની હતી કહો મને. હવે એ થઈ હો જોયા જેવી. પછી કે તું કોઈ ન કેત કહો તો નહીં કહું. તો કાણી ઘર ઘરમાં આવ્યો અને એને વાત કરી, બોલો કે તારી હાહુ એ મને કુવામ નાખ્યો તો, પણ તું બોલતી નહીં હો, અને હું ન બોલ્યો ત્યાં નવ દીકરા થયા અને તમે રૂડી રૂપાળી નવ હોવું આવી. બાકી તારી હાહુને હું ગમતો જ નહીં, એને નહોતું રહેવું, બીજે જવું તું મને મારીને જવું તું કુવામ નાખેલો, પણ હું કઈ બોલ્યો જ નહીં. તે નવ દીકરા રૂપાળા, નવ વહુ ને વલોડા ને સાસુ ને લીલી વાડીઓ ને માખણ ને ગોળના દડબા ને તું લેર છે, પણ તું કોઈ કહેતી નહીં તો નહીં કહું. એમાં હાલો થોડા દી થયા અને હાહુ વહુ ને ઝઘડો થયો. જામતા જામી અને હાહુ એ બે ત્રણ એવા આકરા વેણ વહુ ને કીધા, તારે બાપે કઈ શીખવાડ્યું નથી ને, એ આમ વિશો ને તેવી સો ને, આ કે બહુ લેવી લેવી કરી, માં બધું જાણું હું, હવે તું જાણતી હતી વાત કરે છે. આઠ આગલી વહુ મારા જ દબાય છે ને, તું નવી નવમી, હું એટલું બધું પાણી કરે, પાણી ન કરું કે? મને બધી ખબર. હા, તમને જરાય મારા હારા નોત ગમતા, બીજે જાવું તેને મારીને કુવે નાખ્યા હતા, એક તમે બીજી. એ તો બિચારા બિચી ગયા ત્યાં નવ ગુણ થયા, અને ઓલ્યા ઊંડા ઉતરી ગયા. આને આની ખબર ક્યાંથી? અને હવે આ ઘરમાં મારે કેમ જીવવું? હવે કેમ જીવવું? આ હવે મને કાંઈ બોલવા નહીં દે. અને આઠે ને કહે, નવે નાગીનું થઈને મારી ઉપર ફેણ્યું માંડશે. પછી વહેલી ઉઠીને કૂવામાં પડીને મરી ગઈ. હે, ન બોલ્યામાં નવ ગુણ ને બોલ્યામાં થયો ડખો. આ બોલી ગઈ કેવો ડખો થયો? પછી ઓલા બાબાને ખબર પડી કે હારું આમ કેમ થયું. પછી કૂવામાં કાઢી ફૂલીને દડો થઈ ગઈ હતી, તે પછી બહુ ઝાઝા લાકડે બાળી પાણી બહુ સડી ગયેલું ને, જે છે ભળે ને એમ થાય કરે ધડે જાડા હતા બે, પાણી પી ગયેલા ઝાઝુ. તે પછી ત્રણી વાર લાકડા મગાવ્યા ગામમાંથી, તો એ તો પૂરું થયું. પછી છે તે બધું પત્યું ને બાળીને આવ્યા ને, પછી બાબાએ આને બોલાવી કે બહુ ભા જરા કાંઈ કરો આવો, શું છે કે? તો કે તમે કઈ બોલ્યા હતા? તો કે ના. તો કઈક બોલાઈ ગયું છે, મેં બીજું કઈ નથી કીધું. તમે કીધું તે કીધું, બીજું મેં કઈ નથી કીધું. એક શબ્દ બીજો નથી કીધો માર ઘરનો. તમે કીધું તે જ કીધું તું, એમાં હું શું બોલી? તમે બોલ્યા, તમે બોલ્યા. આ કહેશે બાબા, હવે શાંત થાવ. આમ કરીને પતાવ્યું, બોલો. એટલે અમુક વાત છે ને એ ગુપ્ત વાત કહેવાય, એને બહાર પડાય નહીં. આપણને કોઈ દયા કરીને કીધી હોય ને, પાત્ર જાણીને, તો એ પચાવી જાવી, કુપાત્ર થવું નહીં. કોઈની ખાનગી વાત બહાર પડવાથી બહુ મોટા ઝઘડાઓ થયેલા છે આજ દિન સુધી દુનિયામાં, અને એમાંથી કેટલાયની કતલ થઈ છે, કેટલાયનું છૂટું થઈ ગયું, કેટલાયને વ્યવહાર બગડી ગયા, ધંધા બગડી ગયા, અને કાંઈનું કાંઈ થયું છે. એટલે મહારાજે લખ્યું કે ગુહ્ય વાર્તા તું ન પ્રકાશ્યા કુત્રચિત. પણ આપણે ક્યારેક રહેવાય નહીં, અને કોક આપણને જ્યારે એની ખાનગી વાત કરે ત્યારે બહુ સાવધાન થઈ જાઉં. જો ન પચેવું હોય ને તો ના પાડ્યું, મને કહીશ નહીં ભાઈ સાહેબ, મારે કોકને કહેવાય જાહેર ને તમારે બહુ મોટી મુશ્કેલી આવે. અને જો સાંભળી લીધી તો પછી એને હજમ કરી જાણો. એ ઝેર છે, ઝેર તો પી ગયા હોય અને કંઠમાં રાખ્યું હોય એવા માદેવથી સારું થાય. બાકી તો જો ઝેર ઓકો તો કંઈક ના મોત થાય. મહાદેવ જેવી સામર્થ્ય ધરાવતો હોય ને એને કોકની ખાનગી વાતો સાંભળવી, બાકી ના પાડવી હાથ જોડી. કારણ કે હારી લલ્લુડી કાબુ રહે નહીં ને. કોક કેશવ કવિએ બહુ સરસ કીધું, લખુડી લખ લખ કરમા ભજ ભાવે ભગવાન, અરે ઓ લખુડી તું લખ લખ કરમા. લખુડી જીભ ને કે છે, કોઈ બેન નું નામ નથી. તું લબ લબ કરમા ભજ ભાવે ભગવાન, તર આવી છે તક આ તુને મેલ સલોણી માન. અત્યારે બરોબર તરવાય ને મોકો એવો આવ્યો છે કે જો ભજન કરી લઈએ તો બેડો પર થઈ જાય એ મારી જીભ. અરે વાલી સલોણી મૂંગી મર ને હરિનું નામ લે. કોઈ કવિ પોતાની જીભને બહુ સરસ મીઠો ઠપકો દે, પાછી સલોણી કીધો, અરે સલોણી માન મૂક અને મૂંગી મર. કારણ કે બોલબોલ કરવાનું કારણ તો માન જ છે, ખરું ખોટું? કાં તો કોઈ આસક્તિ, ઈર્ષ્યા, આ બધા કારણો હોય છે. ક્રોધ, બહુ બકવાસ ઉપડી જાય તો ભયંકર ક્રોધ અંદર હોય ને તારે. વિવિધ વિષયના વર્ણન વખતે ભૂલ ન ભોલી ભાન, નવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે હાન. નવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે હાન. વિવિધ વિષયના વર્ણન વખતે જોજે ભોળી ભાન ભૂલતી નહીં, આ ડોળું ભૂલી જતી નહીં. શટરસ ભોજન વિષમ વિચારી, શટરસ ભોજન વિષમ વિચારી, કર હરી રસ નું પાન અવસર જાય. અરે આમ થો એ જ ખરેખર જાન. આજ મોટું નુકસાન છે કે આવો રોડો અવસર ભજન વિના નો હયો જાય છે. હે, માટે ખટરસ ભોજન ને વિચારી હરિરસ નું પાન કર. એ ખટરસ નથી ખાવા, હરિરસ જેવો એક રસ નહીં. કારણ કે જીભના બે વિષય ને, બોલવું ને રસ. પર નિંદા પિસુનાય પર હરી લે તરવાનું તાન, कूड़ कपट छल भेद भमेली आखर नरक निदान पर निंदा पिसुनाई परिकर पारी के निंदा ने चाड़िया पड़ो पिसुनाई એટલે જાડિયા પણ એ છોડી દે લે તરવાનો તાન મોહ માયા તરવાનો માયા સંસાર તરીને ભગવાન પાસે જવાનો તાન લે કૂડ કપટ છળ ભેદ ભમેલી આ બધું ખરાબ છે આખીર નરક નિદાન વિનય વિવેક ભરેલા વચનો છે પિયુષ સમાન પિયુષ એટલે અમૃત વિવેક વિનય ભરેલા વચનો અમૃત સમાન છે ઈચ્છા હોય તને તો તેનું દે લે પ્રતિદિન દાન જો તારે ઈચ્છા હોય ને તો વિવેક ભરેલા વેણ ની આપલે કર એવા વેણ બોલ એવા વેણ લે ગુણસાગર નટવર નું નિષ્ધીન ગુણિયલ કરને ગાન સારું નરસું સર્વ સુણે છે કેશવ હરિ ના કાન એટલી અજબ વાત કરી એમ ન માનતા કે અહીંયા ભગવાન વિનાનું ખાલી થઈ ગયું છે હારું નબળું બધું ભગવાન સાંભળે છે દેખે છે ને એનો રાજીપો કુરાજીપો વધઘટ આપણા જીવનના ચોપડામાં બેંક બેલેન્સમાં સદાય થયા કરે છે માટે હારું બોલીએ તો ભગવાન રાજી થાય મહાત્મા ગાંધી હું કહેતા પ્રત્યક્ષ ક્ષણે હું અનુભવું છું કે મૌન સર્વોત્તમ ભાષણ છે મૌન સર્વોત્તમ ભાષણ છે બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો એક શબ્દ થી કામ થાય તો બે ન બોલો કામમાં ડૂબેલા માટે તો મૌન સુવર્ણ તક છે સુવર્ણ બાપા હોનું છે કે હોના જેવી તક છે હે કામમાં ડૂબેલા માણસ માટે મૌન બહુ સારું નવરા હોય એ બધા લડવા જાય રોહિત શાહ તો એવું કે છે વાર્તાલાપની કલા એટલે મૌન જો ઓલા એ કીધું વાતચીત એ કળા છે અને આ કે વાતચીતની કળા એટલે કે મૌન મહાન દાર્શનિક સોક્રેટિસ પાસે આવીને એક યુવાને કહ્યું મારે પ્રખર વક્તા થવું છે મારી વાક પ્રતિભા વિકસે એ માટે આપ માર્ગદર્શન આપશો સોક્રેટિસે કહ્યું ભાઈ મૌન રહેતા શીખો મૌન પોતે જ સમર્થ વ્યાખ્યાન છે આવો જવાબ આપ્યો સોક્રેટિસના જવાબમાં પહેલા પ્રશ્નની ઉપેક્ષા નહોતી પણ ઊંડો મર્મ હતો કે જેને મૌન રહેતા નથી આવડતું એ બોલવાનું શું જાણે જેને મૌન રહેતા નથી આવડતું એ બોલવાનું શું જાણે ને જેને બોલવાનું નથી આવડતું એ મૌનનો મહિમા ક્યાંથી સમજે અરસપરસ વાત છે વાણી અને મૌન પરસ્પરના વિરોધી નથી પૂરક છે પૂરક વાણી વડે મૌન શોભે છે અને મૌન વડે વાણી શોભે છે તમે બહુ બોલ બોલ કરો ને તો તમારી વાણી કુરૂપ થઈ જાય શોભે નહીં એટલે તમારે થોડી વાર મૌન રહેવું પડે એટલે એ મૌનને લઈને પછી બોલો ને તો એ તમારું બોલેલું શોભે એટલે મૌન વડે વાણી શોભે છે વાણી વડે મૌન શોભે છે જો હાવ જ મૌન રહ્યો તો તમારું મૌન ન શોભે થોડુંક બોલ્યા પછી મૌન રહ્યો તો એ મૌન શોભે છે જેને મૌન રહેતા નથી આવડતું એની વાણી બકવાસ બની જાય છે અને જેને બોલતા નથી આવડતું એનું મૌન જડ બની જાય છે કઈ અર્થ નહીં પશુના મૌન જેવું માટે મૌન એટલે વાણીનો વિવેક વાણી એટલે મૌનનો વિવેક આ વાત દિમાગ મેં મૌન એટલે વાણીનો વિવેક વાણી એટલે મૌનનો વિવેક બે જરૂરી છે બોલવું જોઈએ અને મૌન પણ રહેવું જોઈએ અરસપરસની શોભા છે અરસપરસના પૂરક છે અરસપરસ એકબીજાના અસરકારક છે અને બહુ મોટો વ્યવહાર બતાવનારા છે વાણી અને મૌનનું સંતુલન કેળવવું એ એક સાધના છે દરેક શબ્દને તેનો પોતાનો અને આગવો અને વિશિષ્ટ અને ચોક્કસ અર્થ હોય છે. આગવો, વિશિષ્ટ, પોતાનો ચોક્કસ અર્થ હોય છે. એ અર્થનો આદર કરવો એટલે જ મૌન અને વાણીનું સંતુલન કર્યું કહેવાય. એટલે જ મૌન અને વાણીનું સંતુલન કર્યું કહેવાય. પહેલા અર્થનો આદર કરવો, અર્થનું ગૌરવ વધે તેવું મૌન જોઈએ અને અર્થ ઝાંખો કે વામણો ન લાગે તેવી વાણી જોઈએ. આ એમનું ઊંડું ચિંતન છે. કેટલુંક તો આપણે અધરથી જાહે. વાણી કરતા મૌન મહાન છે. મૌન કરતા વેદના ભરેલું મૌન ઘણું મહાન છે. જે વેદના બોલાતી નથી તે વેદનાની વજરની તોલે આ દુનિયામાં કોઈ ચીજ આવરી શકતી નથી. તે વેદનાની કાઠિન્યતાની તોલે આ જગતમાં કોઈ ચીજ આવી શકતી નથી. વેદનાવાળું મૌન હોવું જોઈએ. એમાં સમજાય તમને? શ્રીજી મહારાજ ક્યારેક રિસાતા અને બોલતા નહોતા, મૌન થઈ જતા. ત્યારે મહારાજને બોલાવવા, હસાવવા બ્રહ્માનંદ સ્વામી, સુરોખાચર વગેરે ઘણી મહેનત કરતા. શ્રીજી મહારાજનું મૌન હતું ને એ વેદનાસભર મૌન હતું. એકવાર મહારાજ રિસાણા ને બોલતા નહોતા, પછી બધા સાધુઓ બહુ ઉદાસ થઈ ગયા. પછી મહારાજને કહ્યું, તમે કો એમ કરીએ? ત્યારે મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કેવો, સત્સંગ બહુ વધ્યો અને અમે એકલા બધી જવાબદારી નિભાવી શકતા નથી, બધે પહોંચી શકતા નથી, અને અમે કોઈ પણ સાધુને આગેવાન કરીએ છીએ, તમે એનું કોઈ માનતા નથી, એટલે અમે કંટાળ્યા છીએ. એટલે હવે અમારે સત્સંગ છોડીને પાછું વનમાં વયું જવું છે. ત્યારે બધા સાધુએ કીધું, મહારાજ તમે કહો એમ કરશું. પછી મહારાજે સદગુરુની સ્થાપના કરી અને કહ્યું કે આ સદગુરુ અને અમારી તુલ્ય માનજો, એ કે એમ બધા કરજો, એને પૂછજો. એમ જ્યારે કોઈ વેદનાથી માણસ મૌન થઈ ગયો હોય ત્યારે એની બહુ મોટી અસર થતી હોય. તમે બહુ બોલબોલ કરો અને તમારું કોઈ ન સાંભળે અને પછી તમે મૌન થઈ જાઓ ને ત્યારે બધા સાંભળે. બોલો ત્યારે ન સાંભળે, મૌન થઈ જાઓ પછી બધા સાંભળે. કારણ કે બધાને તમારા પ્રત્યે લાગણી હોય એટલે મનમાં એમ થાય કે હવે જો આપણે એમણે કીધું નહીં કરીએ તો એ આપણી સાથે નહીં બોલે. તમારું મૌન એને સુધારવામાં ઉપયોગી થયું. બકવાસ નહીં, આને કહેવાય વેદનાસભર મૌન. આપણે ત્યાં એવો રિવાજ છે જ મૌનનો, અને એ સારો છે. ઘરમાં, પતિ પત્નીમાં કોઈક વ્યક્તિ બોલતો બંધ થઈ જાય, ઓછું બોલે, ત્યારે આખા ઘરમાં એની ગંભીર અસર થાય છે. કે મને બાપા બોલતા નથી બે દિવસથી, બા કાંઈ બોલ્યા નથી. સમજાણો? પત્નીને એમ થાય કે મારો પતિ બોલતા નથી, ગમે એને દુઃખ લાગ્યું છે. પત્ની બે દી ન બોલે તો પતિ મૂંઝાવા માંડે કે શું થયું છે. પછી ધીરે રહીને ટાઢા પડીને પૂછે કે જે હોય કે, કાંઈ ભૂલ થઈ. પછી પહેલાં નરમાઈથી કે તો ઓલાની વાત મનાઈ જાય, પણ રાડ્યું જ નાખે તો કાંઈ કામ થાય? છૂટાછેડા થાય. એ મૌન છે વેદનાસભર મૌન. ઘણું ઉપયોગી હોય છે. જ્યારે રાડ્યું પાડે ઉપદેશ દીધે બોલે કામ ન થતું હોય ત્યારે મૌન લઈ લો. તમારું એક બે દી પાંચ દીના મૌનથી જે તમે વર્ષોથી બોલતા હશો તોય નહીં થતું હોય તે પાંચ દીના મૌનમાં થઈ જાય, એવી મૌનની જબરી અસર છે. એટલે કીધું કે વેદનાની કાઠિન્યતાની તોલે આ દુનિયામાં કોઈ ચીજ આવી શકતી નથી. એ વેદના મૌનની વેદના છે. મૌન એ વાણીનો નિષેધ નહીં, વાણીનો સંયમ સૂચવે છે. મૌન એટલે વાણી બોલવી જ નહીં એનો નિષેધ નથી, સંયમ. અહીંયા મૌન શબ્દ વાણીનો સંયમ સૂચવનાર છે. મૂંગા જ રહેવું એવા અર્થમાં મૌન શબ્દ અહીંયા મુકાણો નથી. મૌન વાચાળ હોવું જોઈએ અને વાણી મૌન હોવી જોઈએ. મસ્ત શબ્દ છે. જો તમારું મૌન કંઈ બોલતું ન હોય, કોઈને કંઈ અસર કરતું ન હોય, તો મૌન રાખવાનો કોઈ અર્થ જ નથી. માટે મૌન છોડીને બોલવા માંડવું, મૌન વાચાળ જ હોવું જોઈએ. સંભવશે ક્યારેક તમે 10 દિવસ મૌન રહ્યો તોય લોકો કાંઈ તમને ગણે નહીં, તો પછી બોલવા માંડવું. કેમ જે મૌન વાચાળ હોવું જોઈએ, નહીતર મૌનનો કોઈ અર્થ નહીં. અને વાણી મૌન હોવી જોઈએ, સમજાણું? વાણી, હા, તમે બોલો તો પણ કોઈની ખબર ન પડે એવી હોવી જોઈએ. શબ્દ માનવીના મનોમગજને છતું કરે છે, વાણી વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. માટે શબ્દની કરકસર દ્વારા વ્યક્તિત્વને અને પ્રતિભાને અલંકૃત કરવી જોઈએ. શાબ્દિક પ્રદર્શન એ તો મૂર્ખાઈ પ્રગટ કરવાનો પ્રયોગ છે. હેજલિટ કહે છે, મૌન એ વાર્તાલાપની મહાન કળા છે. મૌનમાંથી અર્થ પ્રગટવો જોઈએ, શબ્દમાંથી શાંતિ પ્રગટવી જોઈએ. શબ્દ ચૂપ રહે અને માત્ર અર્થ બોલે એ ઉત્તમ મૌન, અને એ જ ઉત્તમ વાણી, અને એ જ ઉત્તમ ભાષા છે. શબ્દ ચૂપ રહે અને માત્ર અર્થ બોલે, પ્રયોજન હોય એ સમજાય. બહુ શબ્દ બોલો અને કાંઈ અર્થ નીકળે નહીં, એનો શું મિનિંગ છે ભાઈ? માટે શબ્દ ચૂપ રહે અને માત્ર અર્થ બોલે એ ઉત્તમ મૌન, અને એ જ ઉત્તમ વાણી, અને એ જ ઉત્તમ ભાષા છે ભાઈ. અર્થ વિન કો બોલવો જો ભેરી કો નાદ, સમજ પરે નહીં આપકો નહીં ઓરન કો સ્વાદ, નહીં ઓરન કો સ્વાદ પથ્થર સો આન પછારે, નહીં જામે હરી નામ નહીં જગ પ્રસંગ વિચારે, દાખત બ્રહ્માનંદ તોલ નહીં બોલ તિના કો, જુ ભેરી કો નાદ બોલવો સમજ વિના કો. જે બોલવાથી હા મને કોઈ અસર ન થાય, સામાન્ય કઈ સમજાય નહીં, એવું તમારું બોલવું એ તો ભેરીનો નાદ છે, નગારા વગાડ્યા જેવું છે. નગારા વગાડ્યાથી હા મને શું સમજાય, શું એવું બોલવાનો અર્થ શું છે? સમજ પડે નહીં, બીજાને કઈ હવાદ આવે નહીં, બીજાને હવાદ નહીં. જાણે પથરો પછાડ્યો અવાજ થયો હોય એમ તમારા બોલવાને ગણવામાં આવતું હોય. નહીં જામે હરિ નામ, અરે ભાઈ જેમાં ભગવાનનું નામ નથી, સમજ્યા, જેમાં કોઈ વિચારવા લાયક પ્રસંગ નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એવા બોલવાનો કોઈ તોલ નથી. તોલ નહીં બોલ તિના કો, જો ભેરી કો નાદ બોલવો સમજ વિના કો. સમજ વગરનું બોલવું એ ભેરીના નાદ જેવું છે. પ્રતિષ્ઠાની ભૂખ માનવીને બકવાસ કરવા પ્રેરે છે, સમજાણો? મોટે ભાગ્ય પ્રતિષ્ઠાની ભૂખ માનવીને બકવાસ કરવા પ્રેરે છે. સિદ્ધિનો ઉપાસક તો મૌન જ સેવતો હોય છે. અને જો આપણે હરખું બોલતા શીખવું હોય તો એક ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે, હમણાં આવે છે. વાણી વિવેક શબ્દ પર આધારિત છે. વાણી વિવેક કેળવવા શું કરવું એના થોડાક પોઈન્ટો છે. સારી વાણી જેને બોલવી હોય તેને હંમેશા સારું લેખન કરવું, સારું વાંચન કરવું, અને હારું હારું જ સાંભળવું. સારું સાંભળવું હોય તો સારા માણસોનો સંગ રાખવો જોઈએ, તો તેમના મુખમાંથી સારું બોલાતું આખો દિવસ સાંભળ્યામાં આવે. હલકા અને નબળા બોલા અને ખરાબ વાચા વાળાનો સંગ હોય તો એવું જ સાંભળ્યામાં આવે, ને એવું જ મગજમાં કરે, જેવું મગજમાં જમા થાય એવું મોટેથી બહાર નીકળે. માટે જો તમારે સારી વાણી બોલવી હોય તો સારું લેખન કરો, સારું જ લખજો. ગાયું લખો ને પછી સારું બોલો એ ન બને. સારું લખો, સારું વાંચો. નકરી ગાળ્યો વાંચો પછી સારું ન બોલાય. સારું સાંભળો, ગાળ્યું નકરી સાંભળી હોય તો ગાળ્યું બોલાય જાય. અને સારા વિચારો કરવા, જો જેવું અંદર એવું જ બહાર નીકળે છે ને, માટે વિચારો હંમેશા સારા જ રાખો. નબળા વિચારો અંતરમાં હાલતા હશે તો ક્યારેક મોઢેથી નબળા નીકળી જાહે. જે હંમેશા સંસ્કારે યુક્ત લખે છે તથા એવું જ વાંચન કરે છે, એવું જ શ્રવણ કરે છે, એવા જ વિચારો કરે છે, તેમાં વાણી વિવેક જલ્દી આવે છે. સાંભળ્યું બાળકો? ખરાબ વાંચન શ્રવણ કે લેખનથી અંતરમાં ખરાબ વિચારો આવે, પછી ખરાબ વાણી બોલાય. હવે આ છ બાબત હું કહું છું, એને ધ્યાનમાં લ્યો. મારે શું બોલવું જોઈએ? એક. કેટલું બોલવું જોઈએ? બે. કેવી રીતે બોલવું જોઈએ? ત્રણ. મારે કયા સંજોગોમાં બોલવું જોઈએ? ચાર. ક્યાં, કોની સાથે, કેવું, કેટલું બોલવું જોઈએ? પાંચ. હું બોલું છું તેમાં વાણી વર્તનની એકરૂપતા છે? છેલ્લું બહુ સરસ. હું બોલું છું એમાં વાણી વર્તનની એકરૂપતા છે? હું વર્તું છું એવું જ બોલું છું, સાચું બોલું છું? આ છઠ્ઠું. આ છ પોઈન્ટ છે વાણી વિવેકના. મારે શું બોલવું જોઈએ? એક. એકડે એક, મારે શું બોલવું જોઈએ? ફરીવાર બોલું છું બધું. બગડે બે, કેટલું બોલવું જોઈએ? તગડે ત્રણ, કેવી રીતે બોલવું જોઈએ? રીત શું બોલવાની? ચોગડે ચાર, મારે કયા સંજોગોમાં બોલવું જોઈએ અને કયા સંજોગોમાં મૌન રહેવું જોઈએ ટૂંકમાં. અને પાંચડે પાંચ, ક્યાં, કોની સાથે, કેવું અને કેટલું બોલવું જોઈએ? તપાસી લેવું જોઈએ કેટલું બોલવાનું છે. અને છઠ્ઠું, હું બોલું છું તેમાં વાણી વર્તનની એકરૂપતા છે? જો માણસ આ છ પ્રશ્નોને ઘૂંટી લે તો સંપૂર્ણ સફળતા પામે છે. છ પ્રશ્ન ઘૂંટી લે તો. હવે છ પ્રકારની સફળતા એને મળે છે. આ છ પ્રશ્ન ઘૂંટી લે અને છ પ્રકારની સફળતા મળે છે. પહેલી સફળતા, એની વાણી વિવેક પૂર્ણ થાય છે. મારે શું બોલવું જોઈએ એ પહેલો પ્રશ્ન જો બરાબર ઘૂંટાણો હોય તો એની વાણી વિવેક પૂર્ણ બને છે. આ એનો ફાયદો થાય છે. કેટલું બોલવું જોઈએ એ બીજો પ્રશ્ન જો ઘૂંટાઈ ગયો હોય હૃદયમાં તો એ મર્યાદિત બોલી શકે છે, સંયમ કરી શકે છે. ત્રીજો પ્રશ્ન, કેવી રીતે બોલવું જોઈએ એ જો એને બરાબર ઘૂંટાઈ ગયું હોય તો એ મધુર મીઠું બોલી શકે છે, કારણ કે બોલવાની રીત મીઠી હોવી જોઈએ. સાંભળ્યું? મારે કયા સંજોગોમાં બોલવું જોઈએ એ જો પ્રશ્ન ઘૂંટાઈ ગયો હોય તો રહસ્ય ભરી વાત કરતા એને આવડે છે. અને ક્યાં, કોની સાથે, કેવું, કેટલું બોલવાનું છે એની જો એને ખબર હોય તો એ માણસ સફળ બને છે. અને હું બોલું છું તેમાં વાણી વર્તનની એકરૂપતા છે, આ વાત જો ઘૂંટાઈ ગઈ હોય તો એને હિતકર વાણી બોલતા આવડે છે, એનું બોલેલું બધું હિતકર નીવડે છે, ફેલ ન જાય. અને આવો જે પુરુષ જે કાર્ય હાથમાં લે છે તેમાં તે પૂર્ણ સફળતાને પામે છે. ઘણા માનવીઓ આવા છે, એને ક્યાંય બોલવામાં ભૂલ ન પડે, કોઈ દી કોઈના વાંકમાં ન આવે, અને એને હજારો માણસ ચાહે, બધા એનો વિશ્વાસ કરે, પણ આ છ પ્રશ્ન, એના છ ફળ, આ બધું જો સમજ્યા હોય અને યાદ રાખ્યું હોય અને જીવનમાં પ્રયોગ કરીને સિદ્ધ કર્યું હોય મહેનત કરીને તો બહુ મોટા માનવી બની શકાય, ફેર ન પડે. હું કહેતો હતો ને એક મોટું રહસ્ય, બોલવામાં ભૂલ ન કરવી હોય તો કહી દઉં. જો બોલવામાં ભૂલ ન પડવા દેવી હોય તો બોલતી વખતે સર્વેમાં ભગવત ભાવના રાખવી. જેની સાથે વાત કરો એમાં ભગવાનને સ્થાપી, ભગવાન સાથે વાત કરતા હો એમ યાદ રાખીને બોલવું તો કોઈ દી ભૂલ ન પડે, કોઈ ભૂલ ન પડે. એક જ બાબતમાં બધું આવી ગયું. બોલવામાં ભૂલ ન પડવા દેવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય આ છે કે બોલતી વખતે સામામાં ભગવત ભાવના રાખવી, બધાયમાં ભગવત ભાવના રાખવી. जी मधुरी बानी बोलिए पिकचा तक की रीत अपनो उर शीतल रहे वदत सुनत अति प्रीत वदत सुनत अति प्रीत प्रभु को ले करी बोले जू बहु भूली नंग ग्राहक बिन कबू न खोले दाखत ब्रह्मानंद प्रगट समझत सब पधुरी पिक जातक की रीत बोलिए बानी मधुरी। हाँ? कोयल ने चातक नी रीते मधुरी वाणी बोलो अपनो अंतर शीतल रहे अने हांबरनारा ने बहु अपना मा प्रेम वधे प्रभु को लेकरी बोले प्रभु ने लेन बोलू प्रभु साथे बोलू बहु मूली नंग जीव ग्राहक बिन कबू न खोले व्यापारी दाखत ब्रह्मानंद प्रगट समझत सब पधुरी पिक चातक की रीत बोलिए बानी मधुरी। बधाई मां भगवान प्रगट बिराजे छे एम मानी ने मधुरी वाणी बोलो बापा बने त्या सुधी पूछ्या विना काई डापण न करू आ पेलो वाणी विवेखाव टूको बने त्या सुधी पूछ्या वगर कूदी न पड़वू जावे પૂછે ને કેવું પડે તો સત્ય જ કેવું અને તે પણ પ્રિય લાગે ને હવનું ભલું થાય એવું કેવું ફર્યું ફર્યું બોલવું નહીં હો ફર્યું ફર્યું બોલવું નહીં જે કાંઈ બોલવું તે વિચારીને બોલવું સ્પષ્ટ બોલવું હકીકત સભર બોલવું। વાલા ભક્તો હવે શિક્ષાપત્રી વચનામૃત અને હરિચરિતામૃત સાગરને આધારે ભગવાન સ્વામિનારાયણે બતાવેલ વાણી વિવેક ઉપર જરીક નજર કરી લઈએ અને પછી વાણી વિવેકનું ચેપ્ટર પૂરું કરીએ। આપણી શિક્ષાપત્રી કોઈને ગાળ તો ક્યારેય ન દેવી મહારાજનો હવે ટૂંકો ટૂંકો આપણે ઉપયોગી જરૂરી જેટલો વાણી વિવેક છે એ ટૂંકી શિક્ષાપત્રીમાં ટૂંકા શબ્દોમાં આપણને કહેલો છે એ વાંચું છું। કોઈને ગાળ તો ક્યારેય ન દેવી એ દેવા જેવી ચીજ જ નથી દેવા જેવું ઘણું જ બીજું હુકા ખાચર છે ને ઢોર ચારતા હતા દાદાના દરબારમાં બધા ઢોર હશે કઈક ગાયું જોતા હશે મારા ત્યાં નીકળ્યા સમજાણો એમાં એ વખતે કઈ કઈ ગાય બોલાઈ ગઈ એ ખૂંટી આવીને માથું માર્યું ગાય હું કામ બોલાઈ ગઈ ખબર છે મહારાજ એને વાત કરી કે દરબાર તમે પેલા ગામ ભાંગવા જતા વાહે વાર ચડે શું કરો તો કે પાછા વળી એમ કરીને ગાડી બોલ્યા ખૂંટીએ માથું માર્યું બે ભાન જેવા થઈ ગયા અને પછી માન ભાનમાં આવ્યા મહારાજે જરાક સારવાર કરાવી પછી મહારાજે પૂછ્યું કે ઉગા ખાચર શું થયું તો કે ન બોલવાનું બોલ્યો ને એનું ફળ તમે ખૂંટીયામાં રહીને તરત આપ્યું માટે ગાડી બોલવી નહીં। જે સત્ય વચન બોલવાથી પોતાનો તથા પારિકાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું। એક શિકારી હરણવાહે પડેલો આગળ જતા બે રસ્તા આવ્યા એમાં એક રસ્તેથી સાધુ આવ્યા સાધુએ જોયેલું કે હરણ ઓલે રસ્તે ગયો છે પણ શિકારીએ પૂછ્યું હરણ કઈ બાજુ ગયો એટલે સાધુએ કીધું આમ ગયો છે જોયું ઊંધો રસ્તો બતાવી દીધો પણ સાચું બોલ્યા નહીં કેમ જે સાચું બોલે તો હરણનો દ્રોહ થાય એમ હતું માટે કોઈનો દ્રોહ થાય એવું હોય એવું સાચું બોલવું નહીં। જે માણસ જેવે ગુણે કરીને યુક્ત હોય તે માણસને તેવે વચને કરીને બોલાવવો હા તો સુખ ને શાંતિ રહે। પુરુષોએ સ્ત્રીના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી ના છે અને સ્ત્રીઓ સાથે વાદ વિવાદ ન કરવો એમાં જે રાજા સાથે રાજાના માણસો સાથે સંબંધ ધરાવતી હોય ને એની આરે તો ભૂલે વાદ વિવાદ ન કરવો સાવધાન રહેવું। રાજા સંગાથે વાદ વિવાદ ન કરવો રાજાના માણસો સંગાથે વાદ વિવાદ ન કરવો અને આચાર્ય સાથે વાદ વિવાદ ન કરવો ભગવાનની નાશ। ગુરુનું અપમાન ન કરવું વાણી કાબુ રાખવી બીજાને જેમ કહીએ એમ પોતાના ગુરુની આરે વાત કરાય નહીં તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તેનું અપમાન ન કરવું જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય આબરૂદાર એનું અપમાન ન કરવું તથા જે વિદ્વાન મનુષ્ય હોય એનું ન કરવું તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય એ સર્વેનું અપમાન કરવું નહીં। નાખે એક તો જાય આપણા બાપના, અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કરવું નહીં મહારાજની નાશ, વગર વિચારે કાંઈ કરવું નહીં, તત્કાળ કાંઈ કરવું નહીં, કરવાનું પછી થાય. પહેલું તો તત્કાલ બોલી નાખીએ છીએ, બોલતા પહેલા વિચારવું, વિચાર્યા વગર કાંઈ કરવું નહીં એટલે બોલવું નહીં ભગભગ. અને ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચન બોલાવવું, આવો 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 આવો, આપ વધાર્યા બહુ કૃપા કરી, આપ અમારે ઘેર ક્યાંથી, આપના અમારે ત્યાં પગલા થયા, અમારા તો પાપ માત્ર ધોવાઈ ગયા, આપ જેવા મોટાનું વિચરણ અમારા જેવા નાનાનું કલ્યાણ કરવા જ હોય છે, બહુ દયા કરી. એમ કરીને મીઠે વેણે એમને આદર આપો, આ વાણી વિવેક છે, સમજ્યા? ખીજરાને ઠૂંઠાને જેમ ઊભું ન રહેવું, એમ તો કેવું જ નહીં, લે તમે ક્યાંથી આવી ગયા, તે કેમ હું છું, ઘણાને બોલતા નથી આવડતું, સાંભળ્યો? અને કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. હમણાં એ વાત આવી ગઈ ને, જરાક ઓલા સસરાએ ખાનગી બતાવેલી વાત વહુ બોલી ગયા તે કેવું થયું? એમ કોઈની ખાનગી વાત હોય ને મહેરબાની કરીને કઈ બોલી જવી નહીં, નહીં તો બહુ ઉપાજ થાય. હા, ભરૂચમાં આનંદાનંદ સ્વામી મંદિર બાંધતા હતા ને, પછી વડતાલથી આચાર્ય રઘુવીરજી મહારાજે આનંદાનંદ સ્વામીને ગોતવા માટે પાળા મોકલેલા. સ્વામી ભરૂચથી નીકળી ગયેલા અને બામણ ગામમાં આવીને છાના રહ્યા હતા. એમાં આવી પૂનમ, પેલા પૂનમિયા હોય ને વડતાલ જાય ને, તે વડતાલ જવા નીકળ્યા, તે સ્વામીએ કહ્યું કે કોઈ કહેતા નહીં હું અહીં છું, પણ એક પટેલે એ ખાનગી વાત ત્યાં કહી દીધી, એટલે 20 પાળા મોકલ્યા સ્વામીને પકડવા, અને સ્વામીને ખબર પડી ગઈ કે આ ભાઈને બોલ્યા છે, એટલે સ્વામીએ કીધું કે આ ચાલો ગાંડિયો, તે એની પેઢીમાં ગાંડ પણ થતું હતું વર્ષો સુધી. એ વાત આચાર્ય રઘુવીરજી મહારાજના જીવન કવનમાં બધી સ્પષ્ટ કીધી છે. ખાનગી વાત કીધી તો તકલીફ થઈ, એ ગાંડો થઈ ગયો, મોટા સંતનો શાપ મળ્યો. માટે મહારાજની શિક્ષાપત્રી બહુ સારી છે કે કોઈની કોઈ ઠેકાણે ખાનગી વાત ક્યારેય પ્રકાશ કરવી નહીં. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. ઘણી વખત આવું હોય છે, સમદ્રષ્ટિ થઈ જાય ને કોઈના પ્રત્યે બરોબરીયાપણું, એટલે આપણે એનું પછી સન્માન ઘટતું હોય એ રીતે ન કરીએ, એ સારું નહીં. જેનું જે રીતે જેટલું સન્માન કરવું ઘટતું હોય એનું એ રીતે એટલું કરાય, એના ગુણ જોઈને, એની સ્થિતિ જોઈને, એની સત્તા જોઈને, એની ઉંમર જોઈને, એના તપ ધર્મ નિયમ જોઈને, એનું જેટલું જૂનાપણું જોઈને, એની ઉંમર જોઈને એનું સન્માન કરવું જોઈએ. પછી બધાને હરખા માનીને કાંઈ વિશેષતાથી વિશેષ સન્માન ન કરીએ તો હાલે, અને કોઈની વિશેષતાને અનુસારે એનું સન્માન કોઈ કરતા હોય ત્યારે આપણે છે ને બળવું નહીં, ખોટા ધોખાને ઈર્ષ્યાય ન કરવી, ખોટા મેણાય ન મારવા. કોઈ પૈસાવાળો માણસ આવ્યો હોય તો એનું એ પ્રમાણે સન્માન કરવું પડે, એને એ પ્રમાણે ઉતારો દેવો પડે. એનો અર્થ એ ન કાઢવો કે પૈસાવાળાને વાહે કેવા ફરે છે, એના હારા ઉતારા ને સારું ખાવાનું ને એનું કેટલું ધ્યાન રાખે છે, એટલે બાપા લખ્યું છે એનું એ પ્રમાણે કરવાનું. કોઈ સત્તાધીશ રાજકીય પુરુષ આવ્યા હોય તો એનું એ પ્રમાણે આદર સન્માન કરવું જોઈએ. એટલે આપણે આ વાત સમજવી જોઈએ. ઘણા નાના માણસોને આ વાત સમજાતી નથી, અને એ લોકો આવું જ્યારે કંઈક થતું હોય ને સમયા ઉત્સવમાં બીજે ત્રીજે સ્થાનમાં, ત્યારે બેઠા બેઠા ઘાટ કરે કે જોયું આવું બોલે. પણ જે રીતે વ્યવહાર હોય ઘટતો હોય એ રીતે થાય, અને એમાં જ બધાનું ભલું હોય. ભગવાનની આજ્ઞા છે મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં, સમદ્રષ્ટિ લાવી ન નાખવી કે બધા હરખા છે, બધામાં જીવ છે, બધા ભગવાન રહ્યા જ છે, બધા આત્મા જ છે, એમાં હું વળી નાના મોટા સન્માનમાં બધા ભેદ રહેવા દે બાપા. પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા, આ તો બહુ મોટી વાત છે. આના ઉપર તો આખી એક સભા થાય એવું આપણે સમજી જવાનું. વખાણ કરવાની છાઈને ઉભા કરવાની, વખાણ કરવા વાળા. આટલી શિક્ષાપત્રીમાં જે જડી તે વાણી વિવેકની વાત કરી, હવે વચનામૃતમાં મોટાસન પ્રશ્ન ઉત્તરમાં સભામાં ભોઠા પડે એવી વાણી ન જ બોલવી. આપણા મોટેરા વાત કરતા હોય, સભા બેઠી હોય, મોટા સંત એવું જ નહીં, મોટા કોઈ પણ હોય, એ સભામાં ભોઠા પડે એવું એનું ન્યાય તરત જ જાહેરમાં કોઈ વેણ બોલીને અપમાન કરવું નહીં. એમની પાસે તો હારીને જ રાજી થવું. તો મોટા સંત આગળ હારી જવાય, માટે મોટાની આગળ હારી જવું. જો વચન પાળી શકાય તેમ ન હોય તો અતિ દીન થઈને હાથ જોડીને ભક્તિ સહિત કહેવું. મોટાએ કંઈક વાત કરી, આપણને શંકા થાય, ન મનાય, ન પડે એમ હોય તો હાથ જોડીને કહેવું, કાં કોઈ મોટેરા પાસે કહેવડાવું કે મહારાજ તમે જે વચન કહ્યું તે તો સાચું છે, પણ મને આટલી એમાં શંકા કુશંકા થાય છે. જેને બોલ્યાનો ઠા ન હોય તે તો અમને અતિશય ન ગમે. મહારાજ કે હા, જેને બોલ્યાનો ઠા નહીં હોય તો અમને બિલકુલ નથી ગમતું. માટે બોલ્યાનો ઠા તો દરેકે રાખવો જોઈએ, શીખવો જોઈએ, કરવો જોઈએ. જે માણસને બોલ્યાનો ઠા ન હોય એને આ વચનામૃતને, આ વાતને, મહારાજની પરાવાણીને બરાબર સમજવી કે સાલું મારે આ તકલીફ છે. આપણે ઘણી રીતે હારા હોઈએ, બહુ ડાયા ઉદાર હોઈએ, કોકનું ભક લઈને કામ કરી દઈ, પૈસા દઈ દઈ, આશીર્વાદ દઈ દઈ, પક્ષ રાખીએ, કોકને માટે લડી મરીએ એવા હોઈએ. સેવા તો આપણી એક જણાની ચાર જણા જેટલી હોય, નિસ્વાદી હોઈએ, હો બધી રીતે આપણું બધું હોય, પણ જો એક જ અવગુણ હોય, બોલ્યાનો ઠા ન હોય, તો આપણી બધી સેવા અને બધી બાબત ઉપર પાણી ફરી જાય. વાણીની બહુ મોટી તાકાત છે આપણે સાંભળ્યું. માટે બોલ્યાનો ઠા તો ખાસ બધાએ શીખવો, નાનપણથી છોકરાને, છોકરીઓને, દીકરા દીકરીઓને શીખવાડવું. વાણીમાં પોતાની મહત્તા કે વિદ્યા કળાના અહંકારનો અણસાર પણ ન આવે એ રીતે વાત કરવી. મહારાજ કે જેને ગુણનો કે કંઈક આત્મરૂપે વર્તતો હોય એનો જો વાણીમાં કેફ આવે તમને નથી ગમતું. વાત કરતી વખતે પોતાના જ્ઞાનનો કેફ લેશ પણ બીજાને જણાવવો નહીં. ભગવાન સંબંધી વાત કે કથા વાર્તામાં કીર્તન ભજન ગાવવામાં લાજ શરમ રાખવી નહીં. વચને કરીને કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં, આવું શ્રીજી મહારાજનું વચનામૃતમાં કહેવું છે. સાગરમાંથી તો જરીક લીધું છે કે સંતો હંમેશા વિચારીને શુદ્ધ વચનો જ કહે છે. રમણલાલ કે વાતચીતની કળા જાણનાર સંતો સુલભ હોતા નથી, કોઈક જ હોય. સારી કલામય વાતચીત કરનાર પણ સંતો સરખા વિરલ જ હોય છે. વિરલ એટલે કોઈક જ હોય છે, સંતો જ હોય છે, અને સંતો જેવા કોક જ હોય છે કે જેને વાત કરતા આવડે.
પ્રિય વચન જો ઉચ્ચરત અપ્રિય ન ઉચ્ચરત કબહી.
પ્રિય વચન જો ઉચ્ચરત
અપ્રિય ન ઉચ્ચરત કબહી. પ્રિય વચન ઉચ્ચરત અપ્રિય ન ઉચ્ચરત કબહી.
પ્રિય વચન ઉચ્ચરત અપ્રિય ન ઉચ્ચરત કબહી.
સંત હી તાકો કહત અપ્રિય ઉચ્ચરત અસાધુ યહ.
સંત હી તાકો કહત અપ્રિય ઉચ્ચરત અસાધુ યહ.
અપ્રિય ઉચ્ચરે એ અસાધુ છે. સાધુએ ગાળ બોલાય નહીં, અપ્રિય ઉચ્ચરાય નહીં, પ્રિય વચન ઉચ્ચરે એ જ સંત છે. આવું સાગરમાં કહ્યું છે. બધી પ્રકારની વાણીના વિવેક કયા, હવે છેલ્લે આધ્યાત્મિક વાણીને વિશેષપણે બતાવે છે. આધ્યાત્મિક વાણીનો કોઈ વિવેક નથી, પણ સૌ કરતાં શ્રેષ્ઠ જો કોઈ વાણી હોય તો એ આધ્યાત્મિક વાણી છે.
બડ ભાગ વચન સુની સંત કે કર લીનો નિજ કાજ કો.
સંતના વચન સાંભળી કથા વાર્તા સમાગમથી જેણે પોતાના આત્માનું કલ્યાણ કરી નાખ્યું એ જ બડભાગી છે.
બ્રહ્મ મુનિ વચન સુની સેવહી શ્વેત દીપ અધિરાજ કો.
માટે ભગવાન શ્રી હરિના વાલા વાલા સંતોના વચનો સાંભળી વાતચીતથી કથા વાર્તાથી સર્વોપરી શ્રી હરિની સેવા કરી લેવી ને જીવનું કલ્યાણ કરી લેવું છેલ્લો હાચો વિવેકા.
બાની હરી બિન વદત હે સોનર પશુ સમાન.
ભગવાન શિવાયની જે વાણી બોલે છે એ જ ઢોર જેવો છે.
જ્યું કહું ચાવત કોહિલા તજી કે બીરી પાન.
જે કોઈ પાન બીડા મૂકીને કોયલા ચાવે એવો છે. કારણ કે બ્રહ્માનંદ સ્વામીને અનુભવ છે ને. બ્રહ્માનંદ સ્વામીને વડોદરાના નરેશે કહેલું કે તમે આવા વિદ્વાનને ભારે કવિ છો તો અમારા થોડા કાવ્ય કીર્તન કરો. તમને આટલા વીઘા જમીન ને આટલા પૈસા ને આટલું ઇનામ ને આ બધું આપીએ, ચાર ઘોડાની બગી આપીએ ના આપીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહેલું કે પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી પરમાત્માના દિવ્ય ગુણો ગાવા એના કાવ્ય કીર્તન કરવા મેલી, હવે તમારા જેવા રાજા માણસાના મારથી કાવ્ય કીર્તન થાય નહીં. જ્યું કહું ચાવત કોયલા તજીકે બીરી પાન. એટલે બીજા ચીજાના આપણે બહુ ગુણગાન ગાઈએ, કાવ્ય કરીએ, વખાણ કરીએ, પણ એ બધું છેવટે ધૂળધાણી છે. તજીકે બીરી પાન કરત અપનો મુખ કારો. પાનબીડામાં તો મોઢું લાલ થાય અને કોલસા ખાવ તો કાળું થાય. હે કરત અપનો મુખ કારો, વચન હુકો ફૂલ યહ ગાયે નંદ દુલારો. વચન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે પરમાત્માનું ભજન કરવું, વાણી એના જેવી કોઈ શ્રેષ્ઠ નહીં. દાખત બ્રહ્માનંદ હોત સબ દુઃખી હાની, સોનર પશુ સમાન વદત સો હરિબિન વાણી. ભગવાનની વાણી બોલે, ભગવાનની વાણી સાંભળે, એનો બેડો પાર થઈ જાય છે, બધા દુઃખ નાશ થઈ જાય છે. માટે ભગવાન સંબંધી બોલવું. બ્રહ્મ વિલાસ માં સ્વામી કે છે, શ્રી હરિ કી મુખ બાની અનુપમ અંબર ભૂષણ કંઠ મણી હે. ભગવાન ની તો વાણી ઘરાણા જેવી છે, કંઠ મણી જેવી છે. સંત કી બાની સો સાદે હી અંબર, સંત ની વાણી સાદા અંબર જેવી છે. આદર સે બુદ્ધિવંત સુની હે, બુદ્ધિશાળી માણસો આદર થી સાંભળે છે, પણ ભગવાન ની વાણી તો શ્રેષ્ઠ અંબર જેવી છે. ધૂર્તક બાની સો સંત સુને નહી, ધોતારાની વાણી સાધુ સાંભળે નહીં. ભાઈ ગામ કથા જે માની ગની હે, એની વાતમાં તો જાજી બધી ગામ વાતું જ હોય, એવાની વાણી સાધુ નો સાંભળે. ઉત્તમ મધ્ય કનિષ્ઠ બ્રહ્માનંદ બાનીસો તીન પ્રકાર બની હે. ભગવાનની વાણી, સંતની વાણી, ધોતારાની વાણી, એમ ત્રણ પ્રકારની વાણી છે. જાહી સુને મિટહી ભવ રોગ હી, અંતર કે અઘ ઓઘ વિનાશ હે. કામરુ ક્રોધ સા જોત હટે પુની, મોહન મેં મન રોધ કે વાસે. ભાઈ જેની વાણી સાંભળવાથી અંતરમાં આનંદના ઓગ વળે અને ભવરોગ મટી જાય. કામ ક્રોધ લોભ જેવા જબરા મોટા જોધાઓ નાશ થઈ જાય અને પરમાત્માના સ્વરૂપમાં મન તલ્લીન થઈ જાય, એવી વાણી સંતની છે. શીતલતા સમતા ઉર વ્યાપત, જાહી સુને સબ સંત હુલાશે. વાણી સાંભળતા શીતળતા થાય, ક્ષમતા થાય, આનંદ થાય, એવી વાણીને બધા સાધુ વખાણે છે અને ઉલ્લાસથી સાંભળે છે. બ્રહ્મ મુનિ કહે, જાની સબે સુખ, બાની એસી મુખ પ્રકાશે. બધાને સુખ થાય એવું જાણીને એવી જ વાણી મુખથી પ્રકાશવી જોઈએ. ભગવાન શ્રી હરિ એવી જ વાણી બોલતા હતા અને સંતો પણ એવી જ વાણી બોલતા હતા. અને વચનામૃત સારંગપુરના છઠ્ઠામાં તો મહારાજે એમ કહ્યું કે વાણી ચાર પ્રકારની છે, પરા, પશ્યંતી, વૈખરી અને મધ્યમાં, બરાબર ને. અને જયારે ભગવાન જીવના કલ્યાણ ને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે, ત્યારે જે જીવ તે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરે તથા તે ભગવાનના જે ધામ ગુણ અને ઐશ્વર્યનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. આ પરાવાણી જેટલી બોલાય, જેટલી સંભળાય, એટલું સારું થાય. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ. આપણે વિશેષ તો પરાવાણીનો જ લાભ લેવો દેવો, બરાબર. ભિન્ન ભિન્ન બહુત પ્રકાર કહત હે જગ મે હી બાની, આવત અપને અરથ સોય લીજે પહેચાની. આટલું આટલું ચાર સભાથી વાણી બાબતે વર્ણન કર્યું. ભિન્ન ભિન્ન બહુત પ્રકાર કહત હે જગ મે બાની, જગતમાં આવી બધી અનેક પ્રકારે વાણી વિશે વાત થાય, પરંતુ આવત અપને અરથ સોય લીજે પહેચાની. એમાં જેટલું પોતાને કામમાં આવે એવું હોય એને ઓળખી લો, લખી લો, શીખી લો. બધું તો ક્યાંથી કામમાં આવે? આપણા કામ પૂરતું આપણે શીખી લઈએ ખાલી બે પાંચ મિનિટનું તોય આપણો ઉદ્ધાર થઈ જાય. જે આપણને લાગવું પડતું હોય, જે આપણી ખામી હોય એને સુધારી લો, બાકી બીજું બીજા માટે હશે એમ સમજી લો. પણ ઘણી વખત તો બધું યાદ રાખવા જાય છે, એમાં આપણે જે જોતું હોઈએ ભૂલી જવાય છે. કોકને કહેવાનું બધું આપણે ગોખી નાખીએ છીએ તો આપણને કઈ કામ લાગતું નથી, આપણને કઈ સુધારો થતો નથી. આપણે ગોખેલું બીજાને હું કામ કરું? આવત અપને અરથ સોય લીજે પહેચાની, જૈસે કરત મરાલ નીર અરુ ખીર નિવેરો. જૈસે હંસ નીર ખીર નો નિવેરો કરે, દધી ઘૃતકુ લેત ત્યાગીએ સર્વ અનેરો. જેમ હંસ
દૂધ ને પાણી ભેગા કરીને આપો તો પણ એમાંથી દૂધ દૂધ પી જઈને પાણી પડ્યું રહેવા દે, એમાં બધી વાતો સાંભળીને જે સાર હોય એને ગ્રહણ કરજો. હે, ઘી અને દહીં લઈ લઈએ કામ લાગે એવું, બાકી બધું કાઢી નાખીએ. હવે કે છે કે હારામ હારું હું ખબર છે, હરિ નામ બિના બાની સબે જાન અસાર બહાઈએ. ભગવાનના નામ સિવાયની બધી વાણી અસાર જાણીને જાવા દો. કે છે કહે બ્રહ્મ મુનિ અંકિત કૃષ્ણ પુનિ પુનિ કંઠ લગાઈએ. બ્રહ્માનંદ સ્વામી કે છે અંકિત કૃષ્ણ પુનિ પુનિ કંઠ લગાઈએ. હવે અંકિત કૃષ્ણ એ તો એનો અર્થ શું થાય હું જાણતો નથી. ભગવાનની છાપો લીધેલા હોય એને અંકિત કૃષ્ણ કહેવાય, અથવા તો ભગવાને જેને પોતાના બનાવી દીધા હોય એને કહીએ. ટૂંકમાં ભગવાનને ભગવાનના ભક્તો એને કંઠે લગાવવા, અથવા તો અંકિત કૃષ્ણ, અથવા તો જેની વાણીમાં કૃષ્ણ અંકાઈ ગયા હોય, ભગવાન જ જેના મુખથી નીકળતા હોય એવી વાણીને વારે વારે કંઠે લગાવો, વખાણો સાંભળો, કહો, આવો અર્થ થાય. ટૂંકમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ વાણી હોય તો એ છે પરમાત્માનું નામ. નામમાં બધું વિરામ, સારમાં સાર હરિનું નામ. માટે રાત દિવસ ભગવાનની ધૂન ગાઓ, ભગવાનની ધૂન સાંભળો. વાલા ભક્તો, આ વિવેક શેતકની કથામાં પહેલો વિવેક અચિંત્યાનંદ બ્રહ્મચારીએ વાણી વિવેક બતાવ્યો, એના ઉપર આપણે ચર્ચા કરી. હવે વિવેક આવે છે હેત વિવેક, બીજી સ્વભાવમાં. ઘણા બધા વિવેકો છે, આપણે શીખતા જશું.
સહજાનંદ સ્વામી મહારાજની જય.